हरे हरे, हरे राम 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 हरे हरे। अंतरराष्ट्रीय कृष्ण भावनामृत संघ इस्कॉन तरफ थी प्रस्थापित आ 7 दिवसीय श्रीमद भागवत सप्ताह में आप सब भक्तों नु स्वागत करिए छे। अंतरराष्ट्रीय कृष्ण भावनामृत संघ ना आचार्य एसी भक्तिवेदांत स्वामी शील प्रभुपाद जी की कृपा थी अपने गंगा नी धारावत श्रीमद भागवत सप्ताह नु श्रवण 7 दिवस सुधी करवाना छे। श्रीमद भागवत सप्ताह नी अंतर्गत विषय छे समुद्र मंथन। समुद्र मंथन विषय पर सतत 7 दिवस श्रीमद भागवत कथा नु रसपान थशे। परम पूज्य ऐसी भक्तिवेदांत स्वामी शील प्रभुपाद जी ना कृपा पात्र शिष्य हिज ग्रेस राधा गोविंददास गोस्वामी महाराज अने एमना ज कृपा पात्र शिष्य परम पूज्य श्रीमान चंद्र गोविंद प्रभुजी आपने 7 दिवस सुधी कथा नु रसपान करावशे। संगीत साथे कथा नी अंदर कीर्तन अने अनेक अनेक सरलताथी समझाय एवा सिद्धांतों जीवननी अनेक नानी मोटी मूंझवणों आपणा जीवननी अंदर घणा बधा प्रश्नों सतावता होय तो ए प्रश्नना जवाब अने सरलताथी समझाय एवी रीते शुद्ध गुजराती भाषामां आपणे 7 दिवस सुधी अहींया कथानुं रसपान करावशे श्रीमान चंद्र गोविंददास प्रभुजी। तो आपणे एमनो एकवार आ महामंत्रथी धन्यवाद करशुं। हरे कृष्ण 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 हरे हरे। अने आप सौ भक्तोनो पण अमे खूब खूब धन्यवाद करीए छीए के आपनो कीमती समय लई अने श्रीमद भागवत सप्ताहमां आप पधारी रह्या छो अने जे लोको टीवीना माध्यमथी आ सप्ताहने निहाळी रह्या छे एमने पण अमे विशेष रूपथी धन्यवाद करीए छे कि तेओ विशेष रूप थी आ टीवी नी माध्यम थी आ कथा नु श्रवण करी रह्या छे अने विशेष अमने ए अमे ए पण आमंत्रण दईए छे कि टीवी ना माध्यम थी कथा तो श्रवण करी ज रह्या छे पण विशेष भक्तोनो लाभ लेवा माटे भक्तोनी नजीक रहेवा माटे अने आ लाइव कथा सांभळवा माटे अमे अहींया आमंत्रण आप सौ भक्तोने पण करीए छे। तो भूरी भूरी धन्यवाद सौ भक्तोने करीए छे कि कीमती समय लई अने आ कथा नु श्रवण करवा माटे उपस्थित थया छे। तो हुं प्रभुजीने विनंती करीश के एमना मुखेथी प्रथम श्री राधा माधवथी आपणने कथानी रसपान करावशे। हरे कृष्ण
कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नितिनामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्तवृंद जय राधा माधव कुंज विहारी राधा माधव कुंज विहारी हारी
जय राधा माधव
जय राधा माधव कुंज बिहारी
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 गोपी जन वल्लभ गिरिवर धारी जय राधा माधव कुंज बिहारी
जय राधा माधव कुंज बिहारी
जय राधा माधव कुंज बिहारी जन वल्लभ गिरिवर धारी
जन वल्लभ गिरिवर धारी
गोपी 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 जन वल्लभ गिरिवर धारी
जय राधा माधव कुंज बिहारी
जय राधा माधव कुंज बिहारी
नंदन व्रज जन रंजन
यशोद
नंदन व्रज जन रंजन
यशोद नंदन व्रज जन रंजन
यशोद नंदन व्रज जन रंजन
यशोद नंदन व्रज जन रंजन
यशोद नंदन व्रज जन रंजन यमुना तीर वन चारी जय राधा माधव
माधव कुंज बिहारी
जय राधा माधव।
माधव Krishna Hare 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 Rama Hare Rama 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 Hare Hare
Hare Krishna Hare Krishna 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 Hare
Thank you.
और हरि बोल हरि बोल हरि बोल हरि बोल
और हरि
प्रभुपाद की निताय गौर प्रेमानंदे ओम नमो भगवते वासुदेवाय नरं चैव नरोत्तमम् देवीं सरस्वती व्यासम् ततो जय मुदीरये
ततो जय मुदीरये
नष्ट प्रायेषु भद्रेषु
नष्ट प्रायेषु भद्रेषु
नित्यं भागवत से भगवते उत्तम श्लोके
भगवते उत्तम श्लोके
भक्ति भवति नष्ट किम्
भक्ति भवति नष्ट किम्
कृष्णाय वासुदेवाय
कृष्णाय वासुदेवाय
देवकी नन्दनाय च
देवकी नन्दनाय
नन्दगोपकुमाराय हरे कृष्णा
हरे कृष्णा
कृष्णा कृष्णा हरे हरे
कृष्णा कृष्णा हरे
हरे
कृष्णा
Krishna Hare Hare
Krishna Krishna Hare Hare
Hare Ram Hare Ram
Hare Ram Hare Ram
Ram Ram Hare शास्त्र विचारणे कनिपुणो सधर्म संस्थापको लोकानां हितकारिणो त्रिभुवने मान्यो शरण्याकरो राधा कृष्ण पदारविंद भजने नन्दे नमत्वालिको वंदे रूप सनातन रघुयुगो हरे कृष्णा 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 हरे 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 राम प्रथम अंतर्राष्ट्रीय कृष्ण भावनामृत संघ जेने आ विश्व इस्कोन नाम थी ओळखे छे अने ए इस्कोन मा श्रील प्रभुपाद जी नी कृपा थी भक्ति नी जे गंगा वही रही छे આ શ્રીમદ ભાગવત સપ્તાહ એ જ પ્રભુપાદજીની પ્રવાહિત થવા વાળી ધારાનો એક ભાગ છે અને આ સપ્તાહનો પ્રારંભ પરમ પવિત્ર દિવસે થવા જઈ રહ્યો છે. આજે એકાદશી છે અને જેટલી પણ તિથિઓ છે એ પ્રત્યેક તિથિમાં એકાદશીને સૌથી વધારે મહાન ગણવામાં આવી છે. સર્વ તિથિઓમાં એકાદશીનું સ્થાન સર્વોચ્ચ છે. એનું કારણ એ છે કે એકાદશી જે છે એ ભક્તિની માતા છે, ભક્તિને જન્મ આપવા વાળી છે. ઘણીવાર મનમાં પ્રશ્ન થતો હશે કે ભક્તિનો જન્મ ક્યાંથી થયો છે. ઠાકુર ભક્તિ વિનોદ લખે છે કે ભક્તિનો જન્મ એકાદશીમાંથી થયો છે. જે વ્યક્તિ એકાદશી વ્રતનું પાલન કરતા હોય એ વ્યક્તિના હૃદયમાં સહજ ભક્તિ પ્રકટ થઈ જાય છે, આવું વૈષ્ણવ આચાર્યોનું કહેવું છે. સહજ ભક્તિ મળે છે અને એવા એકાદશીના પર્વમાં આ વાત થઈ જે લોકો ખાલી ઉપવાસ કરે છે એની, પણ એ એકાદશીના પર્વમાં જો કોઈ વ્યક્તિ કથા કે કીર્તન કરે, ભગવાનના ભક્તોની સંગતિ કરે, ત્યારે એને કહે છે એ સોનામાં સુગંધ ભળી કહેવાય. કારણ સોનું સંસારમાં બહુ કિંમતી ધાતુ છે, પણ માની લો કોઈની પાસે એ સુગંધી સોનું હોય, એને સોનું હોય અને એમાંથી સુગંધ નીકળતી હોય તો એ સોનાની કિંમત કેટલી થઈ જાય. એમ આપણે બધા વૈષ્ણવના સંઘમાં કંઈક ભજન કરતા હશું, પણ એ ભજન જ્યારે એકાદશી જેવા પર્વના દિવસે કરવામાં આવે ત્યારે આનો અનેક ગણો લાભ મળે છે. ભક્તિ પ્રાપ્ત થાય છે, ભગવાન પ્રતિ પ્રેમ વધારવા વાળું આ પર્વ છે, અને છતાં જે લોકો એકાદશી વ્રતનું પાલન નથી કરતા એની બુદ્ધિ દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે. શું કામ? કારણ કે એકાદશી વ્રતમાં એક જ નિયમ છે કે એકાદશીના દિવસે અન્ન ન ખાવું જોઈએ. જે લોકો એકાદશીના દિવસે અન્ન ખાય છે, માની લો પૂછવામાં આવે અન્ન શા માટે ન ખાવું જોઈએ? અન્ન એટલા માટે ન ખાવું જોઈએ કારણ કે એકાદશીના દિવસે અન્નની અંદર પાપનો વાસ હોય છે, પાપ એમાં વાસ કરે છે, એટલા માટે અન્ન ન ખાવું જોઈએ. હવે જે વ્યક્તિ એકાદશીના દિવસે અન્ન ખાય છે, અર્થાત એ અન્નના માધ્યમથી પાપનો કંઈક અંશ પોતાના શરીરમાં દાખલ કરે છે. કહેવત તમે સાંભળી છે, અન્ન દ્વારા મનનું નિર્માણ થાય છે. એ પાપથી યુક્ત ખાધેલું જે અન્ન છે એ અન્ન દ્વારા મનના વિકૃત વિચાર નિશ્ચિત થાય અને એવા વિચાર જીવને થાય. વાત સત્ય છે, પણ ભક્તિના જે કાંઈ અંગ છે, જે કાંઈ વિધિઓ છે, એમાં એકાદશી એક બહુ મહત્વની વિધિ છે. તમે જુઓ, કોઈ એક સંપ્રદાય નહીં, અનેકો અનેક સંપ્રદાયમાં તમે જુઓ, જે વૈષ્ણવ સંપ્રદાયો છે, સત સંપ્રદાય છે, આ બધા લોકો એકાદશીનું પાલન કરે છે. પણ જે લોકો પોતાના મનઘડત સંપ્રદાયો ચલાવવા વાળા છે, એ લોકો કહે છે બધું ખાઈ લેવાય, એને એકાદશી રહેવાની જરૂર નથી. અને એના માટે એને સૂત્ર બહાર પાડ્યા છે, એને સૂત્રો આપ્યા. શું સૂત્ર આપે છે? ટુકડો ત્યાં હરી ઢુકડો, એને આવું સૂત્ર બતાવે. પણ શાસ્ત્ર બિલકુલ ના પાડે છે કે એકાદશીના દિવસે અન્ન ગ્રહણ ન કરવું જોઈએ, અને જો ગ્રહણ કરશો તો પાપ આવશે. હવે આ વાત તમે માનો કે ન માનો, કારણ કે આની ઉપર જો કથા કરશું તો આજનું સત્ર એકાદશી પૂરું થઈ જશે. પણ શ્રદ્ધા જો હોય હૃદયમાં, ભાવ જો હોય ભગવાન પ્રતિ, તો એવા શ્રદ્ધાળુ વૈષ્ણવ અને ભક્તો જે છે એ આ વાતનો સ્વીકાર કરે છે, અને આ વાતને સ્વીકાર કરી ભક્તિના જે સિદ્ધાંતો છે, જે નિયમો છે, એને જીવનમાં ધારણ કરે છે. તો આપણા માટે પરમ સૌભાગ્ય એ છે કે આજે એકાદશી, અને એમાંય વૈકુંઠ એકાદશી છે. આજે વૈકુંઠ એકાદશી જે દિવસે ભગવાન વૈકુંઠનું પ્રાગટ્ય થયું હતું એની કથા આગળ આવશે આજના સત્રમાં. તો એ પરમ પવિત્ર દિવસે ભગવાનની એ જ લીલા, એ જ કથા સાંભળવાનો આપણને અહીં અવસર પ્રાપ્ત થયો છે. તો આ અવસર પાછળ જો કોઈ વ્યક્તિ છે, તમે જાણો છો ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય એસી ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદ, જેની કૃપાથી મને ને તમને આ ભાગવતની ધારા અહીંયા પ્રાપ્ત થઈ છે, તો આવો મંગલાચરણ દ્વારા એ ભગવાનને પ્રાર્થના કરીએ. કથાનો પ્રારંભ કરતા પૂર્વ સંક્ષિપ્ત શ્લોકોમાં મંગલાચરણ છે. ઓમ અજ્ઞાનતિમિરંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિતં જેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિતં જૈન ભૂતલે
स्वयं रूप कदामह्यं ददाति स्वपदान्तिकम्। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते, गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी, वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिय। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद, श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे।
प्रत्येक शुभ कार्य ना पूर्व में मंगलाचरण करवामां आवे छे। मंगलाचरण नो अर्थ छे मंगले आचरेती इति मंगलाचरण। मंगलाचरण करवाथी जे काई शुभ कार्यना विघ्न छे, जे काई दोष छे, ई बधानो हरण थई जाय छे। મનમાં એક પ્રશ્ન થાય તો ભાગવતમાં શું દોષ છે, ભાગવત સાંભળવામાં શું દોષ છે, અથવા તો શું વિઘ્ન છે? ભાગવતને સાંભળવામાં સૌથી મોટું વિઘ્ન છે કળિયુગ અને માયા। એનું કારણ એ છે ભક્તો કે એક તો કળિયુગ અને માયા જે છે એ સ્વાભાવિક જીવને કથામાં રૂચિ નથી લાગવા દેતા, અને બીજું કે માની લો કથામાં કદાચ રુચિ આવી જાય, કથા સાંભળવા બેસી જાય તો બેઠા હોય તો મન આયા ન હોય। અથવા અત્યારે જેમ સમાજમાં ચાલી રહ્યું છે કે ભાગવત કથાઓની અંદર લાખો કરોડો રૂપિયાનો ખર્ચ થાય, અનેક જાતની સુવિધાઓ હોય, વક્તાની સુવિધા અલગ, શ્રોતાઓની સુવિધા અલગ, અને અનેક પ્રકારના મનોરંજન, અને એવા મનોરંજનો વાળી જે કથાઓ છે, જે કથાનો ઉદ્દેશ ભગવત પ્રેમ નથી, જે કથામાં આચાર્યોની કૃપા નથી, તો એવી કથાઓ સાંભળવાની આપણને આદત હોય। કથાઓ ઘણી સાંભળતા હોય પણ કથામાં ક્યારેક ક્યારેક એવું બને કે કથામાં જો વાર્તા જેમ કથા ચલાવો ને, એક રાજા હતો, પછી એને યુદ્ધ કર્યું, એને આ કર્યું, ઓલું વાર્તા હોય તો આનંદ આવે, અને થોડાય તમે જો કથામાં સિદ્ધાંત પ્રકટ કરો તો તરત ઊંઘવાનું ચાલુ કરે, અને અથવા તો બીજા લોકોને જઈને કહે કે ભાઈ કથા બહુ સારી છે પણ કઈ સમજાતું નથી। સમજાતું નથી એટલા માટે કારણ કે કલયુગ જે છે ને એ આપણો મિત્ર બની ચુક્યો છે, મોટામાં મોટું કારણ આ છે, કળિયુગની સાથે મિત્રતા થઈ ગઈ છે એટલે કથામાં જામતું નથી. હે, આપણે ગુજરાતી ભાષામાં કે જામતું નથી. આ કથાઓ જે છે એ જમાવા હાટું નથી, સ્વાભાવિક આત્માના શાશ્વત આનંદ માટે આ કથાઓની પ્રથાશીલ પ્રભુપાદજી આપી છે. કે ભાગવતના જે અંદર છુપાયેલા જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતને આચાર્યો પોતાની ટીકાઓના માધ્યમથી બહાર કાઢે છે. છતાં જે વૈષ્ણવ વક્તાઓ નથી, જે ભક્ત નથી, એ લોકો આ સિદ્ધાંતોને સ્પર્શ કરી શકતા નથી, જે સિદ્ધાંતોથી વાસ્તવમાં જીવનનું પરિવર્તન થાય છે. અને એટલા માટે બહુ મોટી મોટી કથાઓ થાય છતાં લોકોમાં પરિવર્તન નથી આવતું. પણ પ્રભુપાદજીની જે આ ભાગવત ધારા છે આણે કરોડો લોકોનું પરિવર્તન કર્યું છે. તમારી નજર સમક્ષ છે, તમે જોઈ શકો છો, દેશ વિદેશ અનેક રાષ્ટ્રોની અંદર ઇસ્કોનના મંદિરો, ઇસ્કોનના ભક્તો, કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ દેશ, કોઈ પણ જાતિમાંથી આવતા હોય છતાં ગીતા અને ભાગવતના આધાર ઉપર એ ભગવાનની ભક્તિ કરી રહ્યા છે. તો આનું કારણ છે શ્રીલ પ્રભુપાદજીની કૃપા. અને આવી જે કથાઓ થાય છે જેમાં આપણી આજુબાજુમાં વૈષ્ણવો બેઠા હોય, ભગવાનના ભક્તો બેઠા હોય, મહામંત્ર ભગવાનના નામનું કીર્તન થતું હોય અને નિત્ય સંતોની કૃપા આપણી ઉપર આવતી હોય, આવી કથાને સૌ પ્રથમ પસંદ કરવી જોઈએ. કારણ કે કૃપા જ્યાં સુધી ભગવાન કે ભગવાનના ભક્તોની ન હોય ત્યાં સુધી કદાચ ગમે એટલી કથા સાંભળી લો તો એ કથાએ કંઈ અસર ન કરી શકે. જો કૃપા ન હોય તો, અને જો કોઈ સાધુઓની કૃપા થઈ જાય તો આખું વિશ્વ પલટાય છે, શ્રીલ પ્રભુપાદજીએ સાબિત કરીને બતાવી દીધું. કે ગુરુ અને વૈષ્ણવોના ચરણોમાં જો રહેવામાં આવે તો એક વ્યક્તિ આખી દુનિયાને બદલી શકે, શ્રીલ પ્રભુપાદજી આ સાબિત કર્યું છે. એટલા માટે કથાનો પ્રારંભ કરતા પૂર્વ ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય ભક્તિવેદાંત સ્વામીના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ કરીએ છીએ કે જેમની કૃપાના કારણે આ ભાગવતની ધારા આપણને પ્રાપ્ત થઈ છે. ભગવાન શ્રી રાધા કૃષ્ણ સંસ્કૃતના શ્લોકો દ્વારા આપણે એમને પ્રણામ કર્યા છતાં આપણા જે ઈષ્ટદેવ છે શ્રી શ્રી રાધા દામોદરજી, એમના ચરણોમાં પણ કોટી કોટી દંડવત પ્રણામ કરીએ છીએ. તત્પશ્ચાત આપણી નજીક જે ભગવાનના સ્વરૂપ ઉપસ્થિત છે, કળિયુગનું સૌથી દયાળુ જે સ્વરૂપ છે એવા ભગવાન જગન્નાથ, અને એમની સાથે સાથે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ રાધારાણીના ભાવને લઈ આ સંસારને ભક્તિની શિક્ષા આપવા માટે અહીંયા પ્રસ્તુત થયા એવા ગૌર નિતાઈના ચરણોમાં કોટિસર દંડવત પ્રણામ કરીએ છીએ. અને ત્યારબાદ અનેક આચાર્યો છે, અનેક ભક્તો છે જેની લખેલી વાતો, જેના બોલેલા કંઈક શબ્દ, એના આધાર ઉપર જે કથાને આપણે અહીંયા સમજવાના છીએ, એવા ભાગવત ઉપર પોતાનો વિચાર રજૂ કરવા વાળા જે આચાર્યો છે, જેમાં શ્રીપાદ શ્રીધર સ્વામી, રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી પાદ ઇત્યાદિ જે આચાર્યો છે એમના ચરણોમાં કોટિશ દંડવત પ્રણામ કરીએ છીએ કે આ સત્રમાં મને કંઈક ભાગવત કહેવાની ક્ષમતા આપે અને તમને ભાગવત સમજવાની ક્ષમતા આપે. ત્યારબાદ અમારા ગુરુ મહારાજ હિઝ હોલીનેસ રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજના ચરણોમાં પ્રણામ કરીએ છીએ કે કળિયુગની અંદર શ્રીલ પ્રભુપાદજીની પરંપરામાં જેમણે ભાગવતની એક ધારા વહાવી, અને એમના વિષયમાં વધારે તો શું કહેવાનું હોય ભક્તો, આ વિશ્વનો જે સાધુ સમાજ છે એમને હાલતું ચાલતું ભાગવતની ઉપમા આપે છે. કળિયુગમાં તમારે હાલતું ચાલતું ભક્ત ભાગવત જો જોવા હોય તો એ છે પરમ પૂજ્ય રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજ. એમના ચરણોમાં પણ પ્રાર્થના કરીએ અને કૃપાની યાચના કરીએ છીએ. તત્પશ્ચાત જેટલા પણ ભક્તો છે, અનંત કોટી વૈષ્ણવ વૃંદ, જેમાં દેવતા ઇત્યાદિ બ્રહ્માંડના સમસ્ત વૈષ્ણવોનો સમાવેશ થાય છે, અનંત કોટી બ્રહ્માંડના જે વૈષ્ણવો છે એમના ચરણોમાં પ્રણામ કરીએ છીએ. અને તત્પશ્ચાત જે ભક્તો અહીંયા ઉપસ્થિત છે, જે ભક્તો ટીવીના માધ્યમથી ઘરે બેઠા કથાનું શ્રવણ કરી રહ્યા છે, એવા સર્વ વૈષ્ણવો ભક્તો અને શ્રોતાઓના ચરણોમાં કોટિશ દંડવત પ્રણામ કરીએ છીએ. અને જેટલા પણ દાતાઓ છે જેમણે આ ભાગવત સત્ર માટે પોતાનું ધન લગાડ્યું છે, એવા સર્વ ભક્તોને ખૂબ ખૂબ આભાર, ખૂબ ધન્યવાદ અર્પણ કરું છું વ્યાસપીઠથી, કે એમના ધનના કારણે આજે હજારો લોકો આ કથાનું શ્રવણ કરી રહ્યા છે. અને આગળ ખાસ આપણા જે સુરત ઇસ્કોનના ઉપપ્રમુખ છે શ્રીમાન વૃંદાવન પ્રભુ, એમને પણ પ્રણામ કરીએ છીએ. કારણ કે સુરતની અંદર જે કાંઈ પ્રચાર થઈ રહ્યો છે એમનો પ્રેરણા સ્ત્રોત હિઝ ગ્રેસ વૃંદાવન પ્રભુ છે. અને ગુજરાતના અનેક ભક્તો છે જે લોકો પ્રભુપાદજીના મિશનને આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો એવા સર્વ વૈષ્ણવોના ચરણોમાં પ્રાર્થના અર્પણ કરી અને આજના સત્રને પ્રારંભ કરીએ. તમે અહીંયા જોયું હશે અથવા બોર્ડ કે બેનરોમાં વાંચ્યું હશે કે અહીંયા અમૃત મહોત્સવ, ભક્તોએ બહુ સુંદર નામ આપ્યું છે આ કથાનું, અમૃત મહોત્સવ. અને વાસ્તવમાં અહીંયા આપણે અમૃતનું જ આસ્વાદન કરવાનું છે. આ ખરેખર અમૃત મહોત્સવ છે, કારણ કે જ્યાંથી જીવનને અમર બનાવી શકાય એવો જે ઉત્સવ છે એને કહેવાય છે અમૃત મહોત્સવ, અમરતાનો ઉત્સવ. તો પુનઃ આ અમૃત મહોત્સવમાં આપ સર્વ ભક્તોનું સ્વાગત કરીએ છીએ. પણ આ અમૃત મહોત્સવ નામ એટલા માટે આપવામાં આવ્યું છે કે સપ્તાહની અંદર આપણે બધા 7 દિવસ કથા સાંભળીએ છીએ, જેમાં ભાગવતના પ્રથમ સ્કંદથી લઈ અને 12મા સ્કંદ સુધી જે કાંઈ લીલા કથાઓ છે એને વક્તા પોતાની યથાશક્તિ પ્રસ્તુત કરે છે. પણ આપણે અહીંયા ઈ 335 અધ્યાય વાળું જે ભાગવત છે જેમાં 1250 ઉવાચ છે, 18000 શ્લોક છે અને 576000 શબ્દ જેમાં છે, એવા ભાગવતમાંથી કાંઈક એક અંશ, એક પ્રસંગના વિષયમાં આપણે ઊંડાણથી 7 દિવસ અહીંયા સમજવાનું છે. એટલે આમાંથી કોઈએ ભક્તોને પ્રશ્ન ન કરવો, પ્રભુજી કૃષ્ણ જન્મ કેમ ન આવ્યો, આમાં નહીં આવે. કારણ કે આ જે કથા છે એ ભાગવતના જે 12 સ્કંદ છે એમાંથી 8મા સ્કંદના 5મા અધ્યાયથી લઈ અને 8 અધ્યાય સુધીની આ કથા છે. કેવલ 8 અધ્યાય આપણે 7 દિવસમાં અહીંયા શ્રવણ કરવાના છે, 8 અધ્યાયને ખાલી. 335 અધ્યાય જે ભાગવતના છે એમાંથી 8 અધ્યાય, એક એક શ્લોકને આચાર્યોના મંતવ્ય અનુસાર આપણે અહીંયા સમજવાનું છે. એટલા માટે અહીંયા જે કથા થવાની છે એ કથા શિલ પ્રભુપાદજીની પરંપરા, એની ધારા અને પ્રભુપાદજીનું જે વક્તવ્ય છે એ અનુસાર થશે. કદાચ તમને કથા રુચિકર ન લાગે, હાલાકી કથામાં રસ છે, પણ છતાં આપણા અનર્થોના કારણે કથા રુચિકર ન લાગતી હોય છતાં એને સાંભળવી જોઈએ. કારણ કે કથાઓને શ્રવણ કરવાથી જ જે કાંઈ દુઃખ છે, જે કાંઈ શોક છે, આ બધું દૂર થાય છે. તો એ કથાનો પ્રારંભ કરતા પૂર્વ આપણે થોડી ભાગવતના મહાત્મ્યની ચર્ચા કરીશું કે આ ભાગવત જે છે એની શું મહત્તા છે, જેના કારણે આખું વિશ્વ આ ભાગવત કથાઓની પાછળ ઘેલું થયું છે એમ કહેવાય. કારણ કે આજનો સમય તમે જુઓ, દેશ વિદેશોની અંદર પણ ભાગવતની કથાઓ થાય છે. શ્રીલ પ્રભુપાદજીની કૃપાથી આ ભાગવત ભારતનું છોડી અને પૂરા વિશ્વનો ધર્મ ગ્રંથ બની ચૂક્યું છે. એનું કારણ એ છે કે આ ભાગવત જે છે એની બહુ મહિમા છે. ભક્તો, સૌ પ્રથમ જો ભાગવત ઉપર દ્રષ્ટિ કરવામાં આવે, ભાગવતના પ્રારંભમાં શ્રી વેદવ્યાસ મહારાજે મંગલાચરણ કર્યું છે. બે મંગલાચરણ ભાગવતની અંદર થયા છે. એક ભાગવતના મહાત્મ્યના પ્રસંગમાં પ્રથમ શ્લોકમાં મંગલાચરણ છે, અને બીજું ભાગવતના પ્રથમ સ્કંદના પ્રથમ ત્રણ શ્લોકોમાં વેદવ્યાસ મહારાજ મંગલાચરણ કરી રહ્યા છે અને ભગવાનને પ્રણામ કરી રહ્યા છે. શ્લોક પ્રસિદ્ધ છે, તમે જાણો છો, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. વિદ્યાસ મહારાજ પોતાના શિષ્ય પ્રશિષ્ય બધાની સાથે ભગવાનને પ્રણામ કરી રહ્યા છે અને પ્રણામ કરી પ્રથમ સ્કંદની અંદર જન્માદ્યસ્ય શ્લોક, જે બ્રહ્મસૂત્રનું પ્રથમ સૂત્ર છે, જન્માદ્યસ્યથી આ ભાગવતનો પ્રારંભ કરી રહ્યા છે. અને એ મંગલાચરણને પૂર્ણ થયા પછી ઇતિહાસ લખવાનો પ્રારંભ કરે. અને એ કથામાં વેદવ્યાસ મહારાજ કહે છે કે એક સમયે નૈમિષારણ્યની અંદર 88,000 ઋષિમુનિઓ ભેગા થયા અને 88,000 ઋષિમુનિઓએ કળિયુગના જીવોના કલ્યાણ માટે એક યજ્ઞનો પ્રારંભ કર્યો. એમને થયું કળિયુગની અંદર લોકો જે છે એને કાંઈ બુદ્ધિ નથી, લોકોનું આયુષ્ય ઓછું છે, ભાગ્યના નબળા છે, આવા લોકોને જલ્દીથી જલ્દી ભગવાન પાસે પહોંચાડવા છે, આનો કંઈક ઉપાય શોધવો છે, એટલે યજ્ઞ કરો. અને કેવો યજ્ઞ? 1,000 વર્ષ સુધી જે ચાલે એવા યજ્ઞનો પ્રારંભ કર્યો. અને ઈ પ્રારંભ જ્યારે યજ્ઞ થયો અને જોયું કે સુત ગોસ્વામી યજ્ઞમાં પધારી રહ્યા છે, ત્યારે ઈ બધા ઋષિઓએ મળી યજ્ઞને બંધ કર્યો અને સુત ગોસ્વામીને આવી અને કંઈક પૂછ્યું. સુત ગોસ્વામીને કંઈક પ્રશ્ન કરે છે. તો ભાગવતના પ્રારંભમાં આ 6 પ્રશ્ન આપવામાં આવ્યા છે. આવો સમજીએ આપણે એ પ્રશ્નને. તો સૌથી પહેલો પ્રશ્ન પૂછે છે,
તત્ર તત્ર અંજસા યુષ્મન ભવતાય દ્વિનિશ્ચિતમ પુંસામેકાંતતશ્રેય સ્તન્નઃ સંશિતુમર્હસિ.
સૌથી પહેલો પ્રશ્ન કહે છે, હે સુત ગોસ્વામી, અમે તમને કંઈક પૂછીએ છીએ, શું કામ? સુત ગોસ્વામીના ગુણોને પ્રકટ કરતા કહે છે, કારણ કે તમે નિષ્પાપ છો, તમારી અંદર કોઈ પાપ નથી. બીજું, તમે સમસ્ત ઇતિહાસ, પુરાણ, વેદ અને ધર્મશાસ્ત્રોનું અધ્યયન કર્યું છે. અધ્યયન તમે કર્યું છે એટલું નહીં, પુરાણ અને ઇતિહાસને જાણવા વાળા જેટલા જેટલા ઋષિઓ છે, જેટલા જેટલા મુનિઓ છે, જેટલા જેટલા મહાત્માઓ છે, એ બધા મહાત્માઓ જે કાંઈ જાણે છે એ બધું તમે એકલા જાણો છો. શું કારણ છે? કારણ કે તમે ત્રણ વ્યક્તિના કૃપા પાત્ર છો. કયા ત્રણ વ્યક્તિના કૃપા પાત્ર છે? તો સૌથી પહેલા બલરામજીના કૃપા પાત્ર છે. મહાભારતના યુદ્ધમાં બલરામજી તીર્થયાત્રામાં નીકળી ગયા અને તીર્થયાત્રામાં ગયા આ સુત ગોસ્વામી, જેનું નામ ઉગ્રશ્રવા છે. આ ઉગ્રશ્રવા સુતના પિતા જે હતા રોમહર્ષણ સુત, એ ઋષિઓને ઇતિહાસ અને પુરાણની કથા સંભળાવતા. બલરામજી આવ્યા, કથા ચાલતી હતી, ભગવાનમાં એટલા લીન હતા રોમહર્ષણ સુતને ખબર ન રહી બલરામજી આવ્યા છે. અને બલરામજીને થયું કે આણે મારો આદર નથી કર્યો, એક ઘાસનું તણખલું લઈને માર્યું, રોમહર્ષણ સુતનો વધ કરી નાખ્યો. આવી કઈક કથા આપણા મનમાં છે, બધા જાણીએ છીએ. એક પ્રશ્ન થાય કે બલરામજી જેવા વ્યક્તિ જે આદિ ગુરુ તત્વ છે, એને રોમહર્ષણ સુતનો વધ શા માટે કર્યો? હવે કોઈ મહાન વ્યક્તિ આવે ને કદાચ ઉભા થઈને પ્રણામ ન કર્યા હોય તો શું થઈ ગયું એમાં? આટલામાં બલરામજી વધ કરી નાખે? પણ એનું કારણ આપતા આચાર્યો કહે છે કે બલરામજી આવીને જોયું કે આ રોમહર્ષણ સુત જે છે એ અત્યારે પૂર્ણ રીતે ભગવાનમાં લીન છે, અને અત્યારે જો આનું શરીર છૂટી જાય તો આને સીધું ભગવાનનો ધામ વૈકુંઠ પ્રાપ્ત થઈ જાય. એટલા માટે બલરામજીએ રોમહર્ષણ સુતનો વધ કર્યો. જો આને કહેવાય છે તત્વકથાનો, અને આ તત્વ જે છે ને એ આચાર્યો સિવાય બીજું કોઈ પ્રકટ ન કરી શકે. બસ આપણે એમનામ ભાગવતના ચોપડા વાંચી નાખવી એટલે બલરામજી તો બલરામજીને એટલી બુદ્ધિ નથી કે જે કથા કરતા હોય એનો વધ ન કરાય. ભગવાનનું પ્રથમ એક્સપાન્શન છે બલરામજી, પહેલો અવતાર છે બલરામજી. તો વિચાર કરો છો એને ખબર નહીં પડતી હોય કે આનો વધ ન કરાય, પણ એ લોકો જાણે છે કે કયા આત્માનું ક્યારે કલ્યાણ થવાનું છે. તો બધા ઋષિઓએ આવીને કીધું તમે આ રોમહર્ષણ સુતને મારી નાખ્યા છે, અમને કથા કોણ સંભળાવશે? એ સમયે બલરામજીએ કીધું કે આ રોમહર્ષણ સુતનો પુત્ર ઉગ્રશ્રવા, એને હું આશીર્વાદ આપું છું કે સમસ્ત પુરાણ અને ઇતિહાસનું જ્ઞાન એના હૃદયમાં પ્રગટ થઈ જાય અને એ તમને બધાને કથા સંભળાવશે. બીજી કૃપા થઈ વેદવ્યાસ મહારાજની. વેદવ્યાસ મહારાજની પાસે રહ્યા, બધા ઇતિહાસ અને પુરાણોનું અધ્યયન કર્યું, અને વેદવ્યાસ મહારાજના આશીર્વાદથી એ બધા પુરાણ અને ઇતિહાસનું જ્ઞાન સુત ગોસ્વામીના હૃદયમાં પ્રગટ થઈ ગયું. અને ત્રીજા આશીર્વાદ મળ્યા એમને સાક્ષાત સુખદેવ ગોસ્વામીના, કારણ કે સુત ગોસ્વામી જે છે એ સુખદેવ ગોસ્વામીના શિષ્ય છે. જ્યારે સુખદેવ ગોસ્વામી મહારાજ પરીક્ષિતને કથા સંભળાવતા હતા, ભાગવતમાં લખ્યું છે, સુખદેવ ગોસ્વામી કહે છે કે આ સુત એ ભવિષ્યમાં આ ભાગવતની કથા આગળ જતા ફરીથી નૈમિષારણ્યમાં કરશે. એટલા માટે સુત ગોસ્વામી આમ દૂર બેઠા હતા, એને બોલાવ્યા નજીક, તમે પરીક્ષિત મહારાજની બાજુમાં બેસો, આ કથા સાંભળો, કારણ કે તમારે આગળ જઈ અને આ કથા ફરીથી કરવાની છે આગળ. તો આવી રીતે ત્રણ મહાન વ્યક્તિઓના કૃપા પાત્ર હતા આ સુત ગોસ્વામી, કે જે ભગવાનના સાકાર નિરાકાર જે કાંઈ સ્વરૂપ તત્વનું જ્ઞાન જે છે એ આ સુત ગોસ્વામીમાં પૂરેપૂરું હતું. અને એટલા માટે બહુ સુંદર એક વાત નૈમિષારણ્યના ઋષિઓ કહે છે કે જે શિષ્ય ગુરુને બહુ પ્રિય હોય ને, ગુરુને અતિ પ્રિય જે શિષ્ય હોય, એ શિષ્યને ગુરુ પોતાના હૃદયની ગુપ્તમાં ગુપ્ત વાત, જે કાંઈ સિક્રેટ તત્વ કહેવાય ભક્તિનું, એ બધું એને બતાવી દેશે. જે ગુરુના કૃપા પાત્ર કે પ્રીતિ પાત્ર હોય એને. તો સુત ગોસ્વામી તો આ ત્રણેય ગુરુઓના પ્રિય હતા, એટલે આ ત્રણેય ગુરુઓની માધ્યમથી હે સુત ગોસ્વામી તમને જે કાંઈ જ્ઞાન મળ્યું છે એ જ્ઞાન ઉપર વિચાર કરી અને અમને એ બતાવો કે તત્ર તત્ર અંજ સાયુષ્મન ભવતા યદ વિનિશ્ચિતમ. હે આયુષ્યમાન, બધા શાસ્ત્ર પુરાણ ગુરુજનોના જે કાંઈ ઉપદેશ તમે સાંભળ્યા છે એ બધામાંથી કળિયુગના જીવોના પરમ કલ્યાણ માટે તમે કયું સાધન નક્કી કર્યું? જોજો, પ્રશ્ન સમજો, આને યાદ રાખવાના છે. મહત્વનો પ્રશ્ન એ છે, આજે હજારો શાસ્ત્ર છે, હજારો પ્રકારના ગ્રંથો સમાજમાં છે, બધા લોકો કહે છે અમારું વાંચો, અમારું સાચું છે, આ છે તે છે બધું, પણ નૈમિષારણ્યના ઋષિઓ પૂછી રહ્યા છે કે તમને જે કંઈ જ્ઞાન છે એના સારમાંથી અમને એ બતાવો કે જીવનનું પરમ કલ્યાણ થાય એ સાધન કયું છે, શું કરવાથી કળિયુગના જીવો આ જન્મમાં ભગવાનને પ્રાપ્ત કરી લે. બીજો પ્રશ્ન પૂછે છે કે ભૂરણી ભૂરણી કર્માણી શ્રોતવ્યાની વિભાગશ અત સાધોત્ર યત્સારમ સમુદ્રત્ય મનીષિયા બ્રુહી નહ શ્રદ્ધાના નામ યન આત્મા સંપ્રસિદ્ધિ. અનેક પ્રકારના શાસ્ત્ર છે અને અનેક પ્રકારના શાસ્ત્રમાં અનેક પ્રકારના કર્મનું વર્ણન થયું છે. અમુક શાસ્ત્રમાં લખ્યું છે યજ્ઞ કરવા જોઈએ, અમુક શાસ્ત્રમાં લખ્યું છે નહીં કર્મ કરો અને એ કર્મનું ફળ ભગવાનને અર્પણ કરો, અમુક શાસ્ત્રમાં લખ્યું છે નહીં ધ્યાન કરવું જોઈએ ધ્યાન કરો, અમુક શાસ્ત્રમાં લખ્યું છે નહીં જ્ઞાન ઉપાર્જન કરો જ્ઞાન મેળવો. તો આ બધી સાંભળવાની જે વાતો છે એવું સાંભળવા જેવું તો દુનિયામાં બહુ છે, પણ તમે અમને એ બતાવો કે એમાં સાર વાત જે છે, સાંભળવાની જે લાખો કરોડો ચર્ચાઓ છે એમાંથી જે સાર વાત છે એ તારવી તારવી અમને અલગ કયો. માની લો કોઈની વસ્તુ કઈક પાણીમાં પડી ગઈ હોય, પાણીમાંથી તમારે રેતી કાઢવી હોય તો શું કરવું પડે? તમે જયારે નદીમાં કોઈ પાત્ર નાખો તેમાં પાણી ને રેતી બે મિક્સ આવે, પછી એ રેતીને તમે જો ગરણીમાં મૂકી દો તો પાણી બધું નીકળી જાય ને રેતી રેતી પડી રહે. એમ શૌનકાદિ ઋષિઓ કહે છે કે શાસ્ત્રની અંદર જે સાર છે જેનાથી તરત ભગવાનની પ્રાપ્તિ થઈ જાય એવું તમે અમને બતાવો, જેનાથી કહે છે યેન આત્મા સંપ્રસિદ્ધિ, જેનાથી આત્માને પ્રસન્ન કરી શકાય. જુઓ શ્લોકને, આ શ્લોકને વ્યાકરણની દ્રષ્ટિથી જો બીજી બાજુથી જોવામાં આવે તો આનો અર્થ એ થાય કે આ સંસારમાં જેટલી જેટલી સાંભળવાની વાતો છે એ બધી વાત શરીરનું કલ્યાણ કરે, અને શરીર એક દિવસ નાશ થવાનું છે, શરીર નષ્ટ થવાનું છે. એટલા માટે તમે અમને એ સાર બતાવો જેનાથી આત્માનું કલ્યાણ થાય, આત્માને સંતુષ્ટ કરી શકાય એવો સાર તમે અમને બતાવો. ત્રીજો પ્રશ્ન કહે છે સુત જાનાસી ભદ્રમતે ભગવાન સાત્વતાંપતિ દેવક્યામ વસુદેવસ્ય જાતો યસ્ય ચિકીર્ષયા. હે પ્રિય સુતજી, તમે જાણો છો કે યદુવંશીઓના રક્ષક ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણ કયા કારણથી દેવકી અને વસુદેવને ત્યાં પુત્રના રૂપમાં પ્રગટ થયા, એનું શું કારણ હતું? કારણ કે ભગવાન પોતાના ધામમાં બેઠા બેઠા બધું કરી શકે, ભગવાન પોતાની સંકલ્પ શક્તિથી જો આખા વિશ્વને ચલાવતા હોય તો કંસને મારવા માટે એને અહીંયા આવવું ન પડે, પણ છતાં એ અહીંયા આવ્યા, એણે અહીંયા જન્મ લીધો, આનું શું કારણ છે? અને જો અહીંયા સ્પષ્ટ કહે છે કે સુત જાનાસી ભદ્રમતે ભગવાન સાત્વતાંપતિ, એ ભગવાન સાત્વતપતિની આ વાત છે જેનું નામ કૃષ્ણ છે. આ શૌનકાદિ ઋષિઓ કોઈ બીજા ભગવાનનો પ્રશ્ન નથી કરતા, જોવો સ્પષ્ટ નામ લખ્યું છે સાત્વતપતિ ભગવાન કૃષ્ણ જે છે એની કથા અમને સંભળાવો, એ બતાવો શા માટે એને અહીં અવતાર લીધો અને અવતાર લઈ એને કયા કયા કાર્ય કર્યા. ચોથા પ્રશ્નમાં પૂછે છે તસ્ય કર્માણી ઉદારાણી પરિગીતાની સુરીભી બ્રુહી ન શ્રદ્ધાના નામ લીલયા દદતઃ કલા. અમે જાણીએ છીએ કે ભગવાન પોતાની લીલાથી અવતાર ધારણ કરે છે, નારદ વગેરે જે મહાન રાજા મહાન મહર્ષિઓ બ્રહ્મર્ષિઓ છે ઋષિઓ છે આ લોકોએ ભગવાનની લીલાઓનું ગાન કર્યું છે, તો એમનું વર્ણન તમે અમને કહીને સંભળાવો. અને પાંચમો પ્રશ્ન બહુ મહત્વનો પ્રશ્ન છે, કે છે અથાખ્યાહી હરેર ધીમન અવતાર કથા શુભા લીલાવિદ ધતસ્વેરમ ઈશ્વરસ્ય આત્મમાયયા. હે બુદ્ધિમાન સુતજી, સર્વ સમર્થ પ્રભુ ભગવાન પોતાની યોગ માયાથી લીલાઓ કરે છે, એ ભગવાનના અવતારની કથાઓનું અમને વર્ણન કરો, અર્થાત ભગવાને જેટલા જેટલા અવતાર લીધા એ પ્રત્યેક અવતારની કથા અમારે સાંભળવી છે. અને આપણે જે આ સમુદ્ર મંથનનો વિષય લીધો છે ઈ કથા આવે છે મન્વંતરમાં. મન્વંતરમાં ભગવાનના જે અવતારો થાય છે એમાં ભગવાનનો એક અવતાર થયો છે અજીત, અને એની કથા આપણે અહીંયા શ્રવણ કરવાની છે. જે એક પ્રશ્ન હતો આ શૌનકાદીનો કે ભગવાનના અવતારોની કથા અમને સંભળાવો, અને છઠ્ઠો પ્રશ્ન કહે છે, બૃહ યોગેશ્વરે કૃષ્ણે બ્રહ્મણ્ય ધર્મ વર્મણી સ્વમ કાષ્ઠામ અધુનો પેતે ધર્મ કહ શરણમ ગત. હે સુતજી, તમે અમને એ બતાવો કે ભગવાન શ્રી કૃષ્ણ જયારે પોતાના અહીંયા જે પ્રકટ ધામને છોડી પોતાના અપ્રકટ ધામમાં ગયા ત્યારે ધર્મ કહ શરણમ ગત, ધર્મ કોના શરણમાં ગયો? કારણ કે ધર્મ તો સાક્ષાત ભગવત પ્રણીતમ, ધર્મ જે છે એ ભગવાનનું સ્વરૂપ છે. એટલા માટે ભગવાન જો આ ધરાધામને છોડીને વયા ગયા છે તો પછી અમને એ બતાવો કે આજે ધર્મ કોના શરણમાં છે. આ છ પ્રશ્ન પૂછ્યા, અને આ છ પ્રશ્નના ઉત્તરમાં સુદ ગોસ્વામી જે જવાબ આપ્યો એનું નામ છે શ્રીમદ ભાગવતમ. જુઓ, શ્રીમદ ભાગવત શબ્દ જે છે એનું બહુ રહસ્ય છે, સમજવા જેવો શબ્દ છે. શ્રીમદ શબ્દ જે છે, શ્રીમદ નો અર્થ થાય શ્રી યુક્તાહ ઇતિ શ્રીમદ, અર્થાત શ્રી મંગલ કલ્યાણથી જે યુક્ત છે એને કહેવાય છે શ્રીમદ. શ્રી શબ્દની અનેક વ્યાખ્યાઓ છે ભક્તો. શ્રી એટલે જે રસ પ્રદાન કરવા વાળું છે, શ્રી એટલે જે કામનાઓનો નાશ કરવા વાળું છે. અનેક અર્થ આચાર્યોએ શ્રી શબ્દના આપ્યા છે. તો શ્રીમદ શબ્દનો અર્થ છે કે જે હૃદયના અનર્થોને દૂર કરી ભગવાનનો પ્રેમમય રસ જે છે, શ્રી ઇતિ રસ પ્રદાનમ, શ્રી મતલબ જે રસનું વિતરણ કરે એ છે શ્રીમદ. અને ભાગવતનો અર્થ એક શબ્દમાં સમજો, ભાગવત એટલે ભગવાનના. વાસુદેવ શબ્દનો અર્થ થાય વસુદેવના. રામને કહેવામાં આવે છે દાશરથી, દાશરથી અર્થાત દશરથજીના. તો ભાગવત જે છે એટલે એનો અર્થ થાય ભગવાનના, કારણ કે ભગવત શબ્દનો અર્થ ભગવાન થાય અને ભાગવત શબ્દનો અર્થ ભગવાનના. તો શ્રીમદ ભાગવતનો અર્થ છે કે જેમાં ભગવાનના શું છે? તો કે ભક્તના ચરિત્ર અને ભગવાનના ગુણોનું વર્ણન છે, ભગવાનના લીલા, ભગવાનના અવતારોનું વર્ણન જેમાં છે, ઇતિ ભાગવત, એને કહેવામાં આવે છે ભાગવત. આચાર્યો તો ભાગવત શબ્દનો સીધો અર્થ આપે છે ભક્તો, ભાગવતનો અર્થ છે ભગવાનના. ભાગવત એટલે ભગવાનના ભક્તોના ચરિત્ર જેમાં છે, ઇતિ ભાગવત, આ ભાગવત છે. કારણ તો મનમાં પ્રશ્ન થાય કે ભગવાનના ભક્તોની કથા સાંભળવાથી શું લાભ થશે? સમજવા જેવું તત્વ છે ભક્તો કે ભગવાનની કથા સાંભળવાથી ભગવાનના ભક્ત પ્રસન્ન થાય, અને જ્યારે ભગવાનના ભક્તોની કથા સાંભળવામાં આવે ત્યારે સ્વયં ભગવાન પ્રસન્ન થઈ જાય છે. એટલા માટે ભગવાનના ભક્તોની કથા સાંભળવી જોઈએ. બહુ સુંદર વાત મહેતા નરસિંહ એમના એક પદમાં લખી છે, ભક્તોની મહિમા ભગવાન પોતાના મુખેથી, શબ્દ મહેતા નરસિંહના છે પણ વાત કૃષ્ણ બોલી રહ્યા છે. બહુ સુંદર પદ નરસિંહ મહેતાએ આપ્યું છે, લક્ષ્મીજી અર્ધાંગના મારી પણ મારા ભગતની દાસી રે, ભગવાન કહે છે કે લક્ષ્મીજી મારી અર્ધાંગ, મારી પત્ની છે છતાં મારા ભક્તોની દાસી છે. કોટી ગંગા કોટી કાશી હે 68 તીર્થ જેના ચરણે રે, કરોડો કરોડો તીર્થમાં જવાથી તે જે ફળ નથી મળતું, એ કહે છે ભગવાન, હે વૈષ્ણવ સાંભળો, મારા જે પ્રિય ભક્ત છે ઈ ભક્તના કોઈ એક વાર જો ચરણ સ્પર્શ કરી લે તો કરોડો કરોડો વાર ગંગામાં સ્નાન કરવાનું અને કરોડો કરોડો તીર્થોની અંદર પરિભ્રમણ કરવાનું જે ફળ છે ઈ ફળ મારા ભક્તોના ચરણોની રજ લેવાથી પ્રાપ્ત થઈ જાય છે. અને કહે છે ભગવાન મારા ભક્ત મને એટલા વાલા છે કે હર નિશ્ચય એને ગાવું રહે, હું નિત્ય મારા ભક્તોને ગાતો રહું છું, મારા ભક્તના લીલા ચરિત્ર એના કીર્તનને હું ગાતો રહું છું, અને મુજ ભક્ત બોલાવે ત્યાં જાવું રે, અને જ્યાં જ્યાં મારા ભક્તો મને બોલાવે ત્યાં હું તરત હાજર થઈ જાઉં છું. મારા ભક્તનું જ્યાં ચરણ પડે છે એ લક્ષ્મીજી ત્યાં હું હાથ રાખું છું નીચે, મારા ભક્તનો પગ હું નીચે પડવા નથી દેતો. બાહ્ય દ્રષ્ટિથી દેખાય કે ભક્તિ કરે એના જીવનમાં દુઃખ હોય, પણ સત્ય વાત એ છે ભક્તો કે કોઈ પણ વ્યક્તિ આ સંસારમાં ભક્તિ ત્યારે જ કરી શકે જ્યારે એના જીવનમાં દુઃખ ન હોય. કારણ જેવું ભગવાનનું નામ લેવાનું ચાલુ કરે તરત અનંત કોટી જન્મના જે કર્મ છે એ વાસના સહિત બળીને નાશ થઈ જાય છે. વિચાર કરો દુઃખ ક્યાં રહે છે. એટલા માટે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘના ભક્તો તમે જોવો છો રાત દિવસ રોડ ઉપર શાક માર્કેટમાં જ્યાં જોવો ત્યાં હરે કૃષ્ણ જપતા રહે છે. હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ હરે રામ. તો એવા ભગવાનના જે પરમ પ્રિય ભક્ત છે એવા ભક્તોના ચરિત્ર આ શ્રીમદ ભાગવતમમાં બતાવવામાં આવ્યા છે, અને એની કથા કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. કારણ કે સંસારના પ્રત્યેક વ્યક્તિઓનું એક જ લક્ષ્ય છે ભગવાનને પ્રસન્ન કરવા છે. અને આપણો પ્રસંગ છે અમર બનવાનો, અમરતાનો ઉત્સવ છે. તો એ જ ભાગવતના મહાત્મયમાં એક કથા છે, ભાગવતનું મહાત્મય જે ઈ તે અમૃતથી પ્રારંભ થયું છે. પરીક્ષિત મહારાજ જ્યારે સુખદેવ ગોસ્વામી પાસે કથા સાંભળવા બેઠા એ સમયે પરીક્ષિત મહારાજને જેવી કથા કહેવાનો પ્રારંભ કરે એ જ સમયે દેવતાઓ ત્યાં પ્રગટ થયા અને એમના હાથમાં અમૃત હતું. અમૃત સુખદેવ ગોસ્વામીની સામે રાખ્યું અને કીધું હે સુખદેવ ગોસ્વામી આ અમૃત જે છે એ તમે પરીક્ષિત મહારાજને આપી દો. અને આવડા બુદ્ધિશાળી છે, આમ નામ તો ક્યારેય આવતા નથી, એને આની પાછળ આનો કંઈક ઉદ્દેશ છે. કારણ કે બિઝનેસ કરવો આ દેવતાઓનો સ્વભાવ છે. કારણ કે સુખદેવ ગોસ્વામી તો ઇન્દ્રને ઓળખે ને, કેમ ઓળખે જાણો તમે? સુખદેવ ગોસ્વામી ભાગવતની કથા આખી જાણે છે અને એમાં હજાર વખત આવ્યું છે કે ઇન્દ્રએ ભૂલ કરી છે, ઇન્દ્ર લાલચમાં પડે છે. એટલે એને ખબર આ દેવતાઓ લાલચું છે, આમ નામ ક્યારેય આવે એમ નથી, આમાં કંઈક કપટ છે. સુખદેવ ગોસ્વામીએ પૂછ્યું કે તમે આ અમૃત લેવા આવ્યા છો, આની પાછળ તમારો શું ઉદ્દેશ છે? ઇન્દ્રએ કીધું કાંઈ નહીં, આ અમૃત લઈ લો, પરીક્ષિતને આપી દો અને બદલામાં અમને આ જે કથા અમૃત છે એ આપો. જો સિદ્ધાંત અહીંયા વિચાર એ કરવાનો છે ભક્તો કે સ્વર્ગના રાજા ઇન્દ્ર ભગવાનની કથાના બદલામાં જો પોતાનું અમૃત આપવા તૈયાર થઈ ગયા હોય તો વિચાર કરો ભગવાનની કથાની શું મહિમા છે, કેટલી મહાન છે આ ભગવાનની કથા. જીવ માટે કેટલી ઉપયોગી હશે કે દેવતાઓ પોતાના અમૃતને છોડવા માટે તૈયાર છે ભગવાનની આ કથા અમૃતના બદલામાં. અને આપણે આપણે કીધું હોય ટાઈમ 8:30 વાગ્યાનો છે તો અહીંયા આવી જવું બધાને, તો હવે જાશું 9 વાગે, એ 8:30 એને લખ્યું છે એટલે 9 ચાલુ કરશે. કેટલો વિચાર. કથા સાંભળવા માટે પરીક્ષિત મહારાજ પોતાનું સર્વસ્વ ત્યાગ કરીને બેઠા છે, આપણે કાંઈ છોડવાનું નથી. 7 દિવસ ટાઈમે આવીને કથા સાંભળીને પ્રસાદ ખાઈને વયું જવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. તોય દુર્ભાગ્ય જેવો કળિયુગના લોકોનો, આટલું નથી કરી શકતા. ઉપાય જ્યારે ભાગવતમાં બતાવવામાં આવ્યો કે કળિયુગની અંદર જો મુક્ત થવું હોય કથા સાંભળી લ્યો, બેઠા બેઠા ભગવાનના ધામમાં વયા જશો, આશ્ચર્ય થયું બધાને. અમુક ઋષિ મુનિઓએ પૂછ્યું સુખદેવ ગોસ્વામીને કે સુખદેવ ગોસ્વામી આટલો સરળ ઉપાય કે કથા સાંભળે કોઈ અને બસ સાંભળીને ધામમાં? સુખદેવ ગોસ્વામી કે તોય કળિયુગ વાળાને જ જવાના, કારણ બેહીન સાંભળે તો ને કથા જ નહીં સાંભળતા એ ધામમાં કઈ રીતે જાય. આ તો શ્રદ્ધાનો વિષય છે ભક્તો, પ્રેમનો વિષય છે. કૃષ્ણ પ્રતિ જો હૃદયમાં થોડો પ્રેમ હોય એ જ વ્યક્તિ કથામાં આવીને બેસે છે. અને આજે પ્રથમ દિવસ છે, છતાં આટલી મોટી સંખ્યામાં તમે ઉપસ્થિત છો. આ વસ્તુ નિશ્ચિત બતાવે છે કે બહુ તો નહીં પણ થોડો એવો ક્યાંય તમારા હૃદયમાં કૃષ્ણ પ્રતિ પ્રેમ છે, એટલા માટે તમે અહીંયા બેઠા છો કથામાં. મેં કીધું ને પેલા કે તમારા શ્રોતાઓનો ધન્યવાદ કરું છું, એ આટલા માટે, કારણ કે વાસ્તવમાં તમે બધા ધન્યવાદને પાત્ર છો. અને ટીવીમાં જે લોકો જોઈ રહ્યા છે એ ધન્યવાદને પાત્ર, કારણ કે કમસે કમ હાથ દીધો સિરિયલ છોડીને કથા સાંભળશે. હે, અત્યારે ટાઈમ થઈ ગયો હોય. અને અમુક ને જેને ફાવતું નહીં હોય ને એ તો તોય હજી ચેનલો બદલતા હશે એમાં. તો સુખદેવ ગોસ્વામીએ અમૃત નો લીધું અને બદલામાં ભગવાનનું કથામૃત નો આપ્યું. કારણ જો કથા સાંભળવા માટે એક યોગ્યતા હોવી જોઈએ. દેવતાઓને ન મળ્યું કથામૃત, ત્યારે સુત ગોસ્વામી કહે છે આનું કારણ એ છે, અભક્તાન સ્તાંશ વિજ્ઞાય ન દદો સકથામૃતમ શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામ અપી દુર્લભા. હે શૌનકજી સાંભળો, દેવતાઓને અમૃત એટલા માટે ન મળ્યું કારણ કે એને ભગવાનમાં રુચિ નહોતી, ભગવાનના ભક્ત નહોતા, એને અભક્ત જાણી લીધા, એટલા માટે સુખદેવ ગોસ્વામીએ એને અમૃત ન આપ્યું. અને એક બહુ મહત્વપૂર્ણ સિદ્ધાંત સુત ગોસ્વામી પ્રગટ કરે છે કે શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામ અપી દુર્લભા, દેવતાઓને ત્યાં ભાગવતની કથા જે છે એ દુર્લભ છે. એવું નથી સ્વર્ગમાં કોઈ વ્યક્તિ ઈચ્છા કરે કે અમારે ભગવાનની કથા સાંભળવી છે, મળતી નથી. આ કથા કેવલ ભારત વર્ષમાં જ સંભવ છે, આ યાદ રાખજો. જો સ્વર્ગમાં કથા મળતી હોત તો ઇન્દ્ર એ અમૃતનો કળશ લઈને અહીંયા આવેત સુક્તાલમાં. બુદ્ધિમાન વ્યક્તિ જે હોય ને એને આ શ્લોક ઉપરથી ખબર પડી જાય કે ભગવાનની કથાની શું મહિમા છે. સ્વર્ગની અંદર જે અમર બનાવવા વાળું અમૃત છે એ અમૃતની તોલે ભગવાનની કથા નો આવે. ઘણી વાર ભક્તો કહે છે કે ભગવાનના કથામૃત સામે સંસારની કોઈ વસ્તુની કિંમત નથી. તમે કદાચ લાખો લાખો કરોડો કરોડો રૂપિયા ખર્ચીને હીરા માણેક મોતી લઈ આવો પણ એ માણેક તે ભગવાનની કથા જેટલું કિંમતી નથી. આ પ્રથમ પ્રસંગ છે ભાગવતના મહાત્મ્યને પ્રારંભ કરીએ છીએ ત્યારે. છતાં ઘણા લોકોને પૂછો, પ્રભુજી કેમ તમે તો ભક્ત છો, કેમ કથામાં નહોતા આવ્યા? ત્યારે કે પ્રભુજી મારે થોડું કામ હતું ને, મારે ધંધો પતાવવાનો હતો. એ તો જે લોકો પોતાના ધંધા માટે થઈને ભગવાનની કથાને છોડે છે એનામાં દેવતામાં કાંઈ અંતર નથી. તોય આવડા ખુશ થાય, એટલે આપણને દેવતા કીધા. હે, દેવતા એટલે મૂર્ખ્યા. આ ઇન્દ્રએ જે મૂર્ખતા કરી છે અહીંયા આ પ્રસંગમાં તમે જોઈ શકો, કારણ ભગવાનની કથા અને સ્વર્ગના અમૃતની તુલના ક્યારેય ન થાય. અમૃત અને કથામૃત વચ્ચે શું અંતર છે, કિંમત આપણે ભલે ન સમજતા હોય પણ સુખદેવ ગોસ્વામીએ આ પ્રસંગ દ્વારા ભગવાનની કથાનું મૂલ્યાંકન કર્યું, ભગવાનની કથાને શ્રેષ્ઠ સાબિત કરી. અને આને જ પ્રસ્તુત કરતું એક આખ્યાન જેને તમે ગૌકર્ણ ઉપાખ્યાનથી જાણો છો. ભક્તો, ગૌકર્ણજી એક બહુ મહાન ભક્ત હતા જેનો ઇતિહાસ તમે અગાઉની કથાઓમાં શ્રવણ કરી ચૂક્યા છો, છતાં કંઈક સંક્ષિપ્તમાં એમના ઇતિહાસને આપણે અહીંયા સમજશું. આત્મદેવ નામનો એક બ્રાહ્મણ હતો અને એ બ્રાહ્મણને કોઈ સંતાન નહોતા, બહુ દુઃખી હતો સંતાન નહોતા એટલે. અને વાસ્તવમાં સંસારમાં જેને સંતાન નથી હોતું એ વ્યક્તિને આપણને જોઈને લાગે કે આ દુઃખી આખા સંસારમાં આ જ છે. સંતાન ન હોય એટલે વ્યક્તિ વધારે દુઃખી રહે, પણ કળિયુગમાં મને આ વાત સાચી લાગતી નથી. કારણ કે સંતાન ન હોવાથી વ્યક્તિને જો દુઃખ હોય તો પછી આટલી બધી ગર્ભ હત્યા ન થતી હોય, કેમ લાગે છે તમને? હે, પણ ખેર કળિયુગનો દોષ છે, કથાની અંદર કઈ ચર્ચા કરવાનો વિષય નથી. પણ આત્મદેવે વિચાર કર્યો કે સંતાન વગરનું જીવન આની કરતા મરી જવું ઉત્તમ છે. આત્મહત્યા કરવા માટે જંગલમાં ગયા, પણ જંગલની અંદર એક સાધુએ જોયું કે આત્મહત્યા કરી રહ્યો છે, ત્યારે એને અટકાવ્યો. હે બ્રાહ્મણ, હે વિપ્ર, આવું અમૂલ્ય મનુષ્ય શરીર મળ્યું છે અને આત્મહત્યાનો વિચાર શા માટે કરે છે? ત્યારે બ્રાહ્મણે કીધું કે તમે તો સંન્યાસી છો અને તમારી જેવા સાધુઓને શું ખબર પડે કે સંતાન ન હોય એનું દુઃખ કેટલું હોય. તમે સાધુ છો, તમને આમાં ખબર ન પડે, તમે મારા દુઃખને દૂર નહીં કરી શકો. છતાં એ સંન્યાસી એને અટકાવીને કીધું, જો ભાઈ, ગમે એ હોય દુઃખનું નિવારણ થઈ શકે, પણ આત્મહત્યા કરવી એ આનો રસ્તો નથી. અને જેવું એ બ્રાહ્મણ આત્મદેવી સંન્યાસીની સામે જોયું, સંન્યાસીએ કીધું, તું એક જન્મની સાત જન્મમાં આવતા સાત જન્મમાં તને પુત્ર નથી. બોલો, ઓર વધારે મંડ્યો રોવા? એક જન્મમાં પુત્ર નથી હું આટલો દુઃખી, અને આવતા સાત જન્મની અંદર હજી મારે બીજા પુત્ર નહીં થાય, કેટલું દુઃખ સહન કરવું પડશે મારે. નહીં, હવે મારે મરી જ જવું છે. પણ મરતા પહેલા વિચાર કર્યો કે જે વ્યક્તિ કપાળ જોઈને ખાલી એમ કહી દેતો હોય કે સાત જન્મમાં પુત્ર નથી, સાત જન્મનું ભવિષ્ય જાણતો હોય, તો શું આ પુત્ર ન આપી શકે? એમ પકડ્યા એના પગ, કા પુત્ર આપો અને કા હું અહીંયા તમારી નજર સામે મરીશ અને બ્રહ્મ હત્યાનું પાપ તમને લાગશે. એમ સંન્યાસી કે આ તો હલવાણા. પ્રભુપાદજી કહે છે, આ સંસારમાં છે ને બહુ કોઈને મફતની સલાહ ન આપ્યા કરવી જોઈએ, કારણ કે બહુ બોલબોલ કરવી ને તો ફસાવાનો વારો. જો સાધુ છે, સંન્યાસી છે, કોઈ લેવા દેવા નથી સંસાર સાથે, છતાં બ્રહ્મ હત્યાના પાપમાં બંધાઈ ગયા. જો બ્રાહ્મણ નજર સામે મરે, બ્રહ્મ હત્યાનું પાપ લાગે. સંન્યાસીને થયું, જે હોય એ પુત્ર આપી દો હવે. પણ એને કીધું, સાંભળ, તો પુત્ર આપું એટલું કીધું ને તો ઓલો ઠેકડા મારવા માંડ્યો આત્મદેવ. અને એ આ સંન્યાસીએ કીધું કે જો પુત્ર મળશે, સુખ આપશે, દુઃખ આપશે, સુખ અને દુઃખ બે વસ્તુ મળશે. પણ એ સાંભળ્યું નહીં આને બરાબર. સંન્યાસીએ કીધું, આ ફળ લઈ જા, તારી પત્નીને ખવડાવી દેજે. અને પત્ની મળી હતી આત્મદેવને, એના ગુણોનું વર્ણન ભાગવતમાં થયું છે. કજિયાખોર, ઝઘડો કરવા વાળી, કોઈની વાત માને નહીં, લઈ ગયો સ્વવાક્ય સ્થાપિકા, પોતે બોલે એ જ સાચું. બસ આવા બધા ગુણ હતા અને એનું નામ હતું ધુંધલી. ધુંધલીને જયની ફળ આપ્યું, ફળ આપ્યું. ધુંધલી ફળને જો વિચાર કરવા માંડી, આ ફળ જો હું ખાઈશ કેટલા પ્રોબ્લેમ આવશે, નગર ઉપર કોઈક આક્રમણ કરશે તો હું ભાગીશ કેવી રીતે? કારણ કે ગર્ભવતી સ્ત્રી તો ભાગી ન શકે. મારું રૂપ જે છે, હું અત્યારે જે દેખાવ છું સુંદર, એ મારી સુંદરતા નષ્ટ થશે. મારી નણંદ કદાચ કામ કરવા આવશે, ઘરે ઘરની બધી વસ્તુ લઈ જાય. આ બધું લખ્યું છે ભાગવતમાં, તમારે એમ નથી માનવાનું કે આ બસ આવડા જો જોયા વગર હાંકે જ રાખે છે. આ બધું છે મહાત્મય, ક્યારે ખોલજો તમને આ શબ્દ મળશે ભાગવતમાં. તો આવા બધા અનેક વિચાર આવ્યા. હવે તમે વિચાર કરો કે માતા બનવું એ સ્ત્રીનું સૌથી મોટું સૌભાગ્ય હોય છે. અને આ ધુંધલી અનેક વિચાર, અને કેવો વિચાર કર્યો સાંભળો. એક વિચાર તો મને મનમાં આવે છે, ધુંધલીએ વિચાર્યું કે સુખદેવ ગોસ્વામી જેમ એની માતા આવી, સુખદેવ ગોસ્વામી ની ઓળખતી જ બોલો, એટલે કે આમ હાવ ડલ બુદ્ધિ વાળી હતી એવી નહોતી, સુખદેવ ગોસ્વામી ની ઓળખતી. અને એને કીધું, સુખદેવ ગોસ્વામી જેમ એની માતાના ગર્ભમાંથી બહાર ન આવ્યા, એમ આય બહાર નહીં આવે તો? અને માની લો કદાચ બાળક ગર્ભમાં ત્રાસુ થઈ ગયું તો છોકરો જીવી જાય, આપણે જ મરવાનું ને ખોટે ખોટું. આવા વિચાર કરવા વાળી હતી. એના ગુણ સુત ગોસ્વામી પ્રસ્તુત કરી રહ્યા છે. અને એ ધુંધલીને ફળ આપ્યું. ધુંધલીની એક સખી હતી અને એને આવીને બધી વાત પછી એને બેનપણીને કીધી કે આવું થયું છે. હવે એની બેનપણીએ કીધું કે જો તારી એક બહેન છે અને એને ઘણા બધા સંતાનો છે, એકાદ સંતાન એનું લઈ લે, યોજના બતાવી આખી. એની બહેનને બોલાવી, એની બહેનને કીધું કે તું તારું જે સંતાન જે જન્મ લેવાનું છે એ મને આપી દે, બદલામાં હું તારા પતિને ધન આપી દઈશ. આવી રીતે ડીલ ફાઇનલ કરી અને એ ધૂંધલીને થયું કે ચાલો આપણો છુટકારો થઈ ગયો. પણ એ કે આ ફળનું શું કરવું? આત્મદેવ પૂછતા એને રોજ ફળ ખાધું? હા. જૂઠું બોલવા વાળી હતી તો એની બહેને સલાહ આપી કે જો આ ફળ જે છે ને એ ગાયને ખવડાવી દો. ફળ આપી દીધું ગાયને અને આ બાજુ ગર્ભવતી હોવાનું નાટક કર્યું અને બન્યું એવું એની બહેનને ત્યાં જે પુત્રનો જન્મ થયો એ પુત્રને પોતાના ઘરે લાવી. અને ગામ લોકોએ પૂછ્યું કે તારો પુત્ર ક્યાં ગયો? એની બહેનને પૂછ્યું એ કે મારો પુત્ર જન્મ થયો તરત મરી ગયો. આવી રીતે આત્મદેવના જીવનમાં આનંદ આવ્યો. પણ જો સિદ્ધાંત એ છે કે અસત્યથી પ્રાપ્ત કરેલી જે વસ્તુ છે જીવનમાં હંમેશા દુઃખ આપે છે. આત્મદેવને એટલી પ્રસન્નતા થતી હતી પણ એ જાણતા નહોતા કે જે પુત્રના કારણે હું આટલો પ્રસન્ન થઈ રહ્યો છું ભવિષ્યમાં એ જ પુત્ર લોહીના આંસુએ રોવડાવવાનો છે. સાર તો ભક્ત કથાના બહુ છે આમાં, પણ સમજવાનું એ છે કે કથા અને કીર્તનના માધ્યમથી સંતાનોને શિક્ષા આપવી જોઈએ, ભગવાનના ભક્તોના આશીર્વાદ લેવા જોઈએ. એનાથી શું થાય? જુઓ, આત્મદેવને ત્યાં એક પુત્રનો જન્મ, આ ધુંધુકાર્યનું નામ રાખવામાં આવ્યું અને એના જન્મ પછી ઠીક 3 મહિના પછી ગાયે એક બાળકને જન્મ આપ્યો. ગાયે જે બાળકને જન્મ આપ્યો એનું શરીર મનુષ્યનો પણ કાન ગાયના હતા એટલે નામ થયું ગૌકર્ણ. સુત ગોસ્વામી કહે છે ધુંધુકારી મહાખલ ગૌકર્ણ મહાપંડિત. ગૌકર્ણ જે છે એ મહાન વિદ્વાન થયા કારણ એક ઋષિ એક ભગવાનના ભક્તના આશીર્વાદનું ફળ હતું અને ધુંધુકારી એક કર્મી વ્યક્તિનું સંતાન મહાખલ થયો. અને કેવો ખલ? ચોરોની સાથે ભાઈબંધી કરવાની, ચોરોની આરે રહેવાનું, ચોરોની આરે રખડવાનું, કૂતરા એના મિત્ર, મૃત શરીર શબને સ્પર્શ થયેલું અન્ન ખાવા વાળો અને મોટો થતો ગયો એમ ચોરી જુગાર નશો અનેક પ્રકારના કુવ્યસનો જે છે એ ધુંધુકારીના જીવનમાં મીંડા દેખાવા અને ગૌકર્ણજી થયા મહાપંડિત. બંને જયારે યુવાન થયા ત્યારે આ મહાખલ થયો અને ગૌકર્ણજી એટલા મોટા વિદ્વાન થયા કે દેહાત્મ બુદ્ધિથી પર આત્માના સ્તર ઉપર રહેવા વાળા થઈ ગયા. અર્થાત યુવાનીમાં એને આત્મ સાક્ષાત્કાર થઈ ગયો. ગૌકર્ણ વારંવાર એના માતા પિતાઓને મારતો અને મારીને એની પાસેથી ધન લેતો. સમય આવ્યો એક દિવસ બધું ધન ખૂટી ગયું ઘરમાં. અંતે એક દિવસ માતા પિતાને મારી અને ઘરના જેટલા વાસણ હતા એ બધા વેચી નાખ્યા અને એ વેચીને જુગાર રમી ગયો. હવે ઘરમાં ધન નહીં અને આત્મદેવને એટલું દુઃખ થયું ગૌકર્ણની સામે જઈને રડવા લાગ્યા. ત્યારે ગૌકર્ણજી બહુ સુંદર ઉપદેશ આપે છે કે હે પિતાજી, સૌથી પહેલા તો આ પુત્રનો જે મોહ છે આને ત્યાગી દો કે આ મારો પુત્ર છે. કારણ સંસારની અંદર સંપત્તિ અને સંતતિ આ બે વસ્તુ માત્ર દુઃખ આપવા માટે બનાવી છે. ભલે આપણને એવું દેખાતું હોય, આપણને એવું લાગતું હોય કે ના ના સંપત્તિ પૈસા છે એટલે સુખ છે, આપણે છોકરા વાળા છવી એટલે સુખી છવી, આવું નથી. ભાગવત પ્રમાણ છે આનું. સંપત્તિ અને સંતતિ એ માત્ર જીવના કર્મના ફળના ભાગ રૂપે એને દુઃખ આપવા માટે બનાવવામાં આવ્યું છે. એટલા માટે પહેલા તો આ શરીરનો જે મોહ છે કે આ મારો પુત્ર છે એને તોડો. ગૌકર્ણજી એક પુત્ર એના પિતાને ઉપદેશ આપે છે. જુઓ, હાલાકી પરંપરા એવી હોવી જોઈએ કે પિતાથી પુત્ર ઉપદેશ ગ્રહણ કરે, પણ ક્યારેક ક્યારેક ધારા ઉલટી થઈ જાય છે. ગૌકર્ણજી સમજાવે છે આ શરીરમાં બીજું કાંઈ નથી, શરીરને એમથી નષ્ટ થવાનું છે, તમારા જીવનમાં સમય બહુ ઓછો બાકી રહ્યો છે, 60 વર્ષની ઉંમર થઈ ગઈ છે, કામ કરો, જંગલમાં વયા જાઓ, દશમ સ્કંદનો પાઠ કરજો, ભગવાનના નામનું કીર્તન કરજો, તમને અંતે ભગવાનની પ્રાપ્તિ થઈ જશે. આત્મદેવે ગૌકર્ણજીને પ્રણામ કરી જંગલમાં વયા ગયા. જંગલની અંદર જઈ દશમ સ્કંદનું અધ્યયન કરવા માંડ્યા અને ભગવાનના નામનો જપ કરવા માંડ્યા. દાવાગ્નિ લાગી જંગલમાં, આત્મદેવ બળીને ભસ્મ થઈ ગયા અને પછી સીધા ભગવાનના ધામને પ્રાપ્ત થઈ ગયા. અને આ બાજુ ધુંધલીનું શું થયું? ધુંધુકારીના રોજ રોજના મારથી પરેશાન થઈ અને એક દિવસ એ ધુંધુકારી એની માતાને એવી ધમકી આપી કે જો તમે મને નહીં બતાવો કે તમે અન્ન ક્યાં, ધન ક્યાં છુપાવીને રાખ્યું છે, તો હું આ સળગતા જે લાકડા છે, બે લાકડા લઈને આવ્યો હાથમાં, આ લાકડાથી હું તને ડામ આપીશ શરીર ઉપર. ધુંધલીએ વિચાર કર્યો કે આવું જીવન જીવવા કરતા તો મરી જવું સારું છે. તરત જ એને કુવામાં પડીને આત્મહત્યા કરી લીધી. વિચાર કરો, જે પુત્ર માટે આત્મદેવે કેટલી મહેનત કરી હતી, અંતે એ જ પુત્રના કારણે ધુંધલીને આત્મહત્યા કરવી પડી. આ છે પાપના કર્મનું ફળ. હવે ધુંધુકારી એકલો થઈ ગયો. અમુક અમુક આચાર્યો જે છે આની ઉપર સાર પ્રસ્તુત કરે છે કે આત્મદેવી કોઈ નહીં ભક્તો, એ આપણે પોતે છીએ. ધુંધલી જે છે એ બુદ્ધિ છે, અને ધુંધુકારી જે છે એ મન છે. જુઓ, આત્મા જ્યારે બુદ્ધિના કહેવા પ્રમાણે ચાલે ત્યારે જીવ આ સંસારની અંદર ફસાય છે, અને આત્માના કહેવા પ્રમાણે જ્યારે બુદ્ધિ અને મન ચાલતું હોય ત્યારે જીવ આ સંસારને છોડી અને ભગવાનના ધામને પ્રાપ્ત થાય છે. જો બહુ સંક્ષિપ્ત અંતર છે બેની વચ્ચે, કે ભગવાનને પ્રાપ્ત કરવા માટે આત્માને એવી રીતે શુદ્ધ અવસ્થામાં લાવવો પડે છે કે જેનાથી એ બુદ્ધિ અને મનને કંટ્રોલ કરી શકે. પણ થાય છે એવું કે મન અને બુદ્ધિ જ્યારે આત્મા ઉપર હાવી થઈ જાય ત્યારે એ આત્માને માયાથી, આ બદ્ધ શરીરથી એવી રીતે બાંધી દે છે કે હું અને મારાના મમતામાંથી આપણે મુક્ત થઈ જ નથી શકતા. ગમે એટલી કથા સંભળાવો, ગમે એટલું સંભળાવો, અહીંથી સાંભળીને ગયા હોય ઘરે જાય એટલે એ નહીં પાછા. એટલે આ તો આપણો તમારો જ છે, હે, પણ તમારો રહેવાનો નથી. ઓફિસે જાય એટલે આ તો આપણી ઓફિસ છે, હે ને, રોજ હવે 8 વાગે ખોલવી છે. તમારી છે પણ તમારી રહેવાની નથી. છતાં એટલી મોટી માથાકૂટ ખોલી રાખી છે, અને આ બધું વ્યાખ્યા વર્ણન કરવાની જરૂર નથી, કારણ કે મારી તમારી સામે જ આ બધું થઈ રહ્યું છે. ધુંધુકારીથી પરેશાન થઈ, અને એ ધુંધુકારીએ પછી 5 સ્ત્રી 5 વેશ્યાઓને ઘરમાં લાવ્યો. આ 5 વેશ્યા બીજું કોઈ નહીં, એ 5 ઇન્દ્રિયા છે. કે ઇન્દ્રિયોને જયારે એનો વિષય પૂરો પાડવામાં આવે ત્યારે ઇન્દ્રિયા જે છે એ આત્મા, મન અને બુદ્ધિના કંટ્રોલની બહાર વહી જાય છે. સમજો, ઇન્દ્રિયોમાં આંખનો વિષય છે જોવું. કોઈ વ્યક્તિને બહુ ઈચ્છા હોય કે નહીં પિક્ચર જોવું જ પડશે, હે, ટીવીમાં 2 વસ્તુ આવતી હોય, 1 ચેનલમાં કથા આવતી હોય ને 1માં પિક્ચર આવતું હોય, પણ આંખનો જે વિષય છે જોવાનો એટલો બધો પ્રબળ હોય તો વ્યક્તિ વિચાર કરશે નહીં, પિક્ચર જોવું છે, કથા તો રોજ આવે છે ને. સાંભળવાનો વિષય, ભગવાનના ભજન કીર્તન નહીં સાંભળે, ફિલ્મી ગીતો કાનમાં નાખી નાખો દી, આવું બધું અહીંયા તો ઠીક, પણ તમે જયારે ટ્રેનમાં જાઓ ને તો તમે જોઈ શકો કે કેટલાય યુવાનો યુવતીઓ કાનમાં ઇયરફોન નાખીને સાંભળતા જ હોય. એકવાર મેં એક છોકરાને પૂછ્યું ટ્રેનમાં શું સાંભળે, એ કે ગીત સાંભળું છું. ગીત એટલે, તો ગીત એટલે ફિલ્મી સોંગ, હે, ટાઈમ પાસ કરે છે લોકો ફિલ્મી સોંગ, કારણ કે ઇન્દ્રિયોનો વિષય છે. ખાવાનું તો તમે જાણો છો, મુખથી ખાવાનો વિષય છે. તો આ ઇન્દ્રિયો જ્યારે કંટ્રોલમાં ન હોય ત્યારે આત્માનું સર્વે સર્વા પતન થાય છે. કંઈક એવું જ ધુંધુકારીના જીવનમાં થયું. 5 સ્ત્રીઓ રોજ અમારી માટે હાર લાવો, ને એક કે મારે કપડા જોતા છે, ને એક કે ચપ્પલ જોતા છે, ને આ તે, અને એની ડિમાન્ડ પૂરી કરવામાં આ ભાઈને રોજ ચોરી કરવી પડે. કાં તો ધંધો, ધંધો એટલે જુગાર, એનો ધંધો હતો ચોરી જુગાર કરે. પણ એકવાર વિચાર કર્યો ધંધુકારીએ કે આ 5 રોજ કાંઈક ને કાંઈક માગમાગ કરે છે, એક રાજાના મહેલમાં ચોરી કરું જેના કારણે એટલો મોટો ખજાનો લઈ લો કે બીજી વાર પછી આજીવન હાલા જ કરે. રાજાનો ખજાનો ચોરીને લાવ્યો અને 5ને આપ્યો ખજાનો, હવે મને આરામ કરવા દો કારણ કે બહુ મહેનત કરી છે. હે ને, રાજાનો ખજાનો ચોરવો એટલે કઈ, એ આપણને સાંભળવામાં સારું લાગે બેઠા બેઠા, હે, કલ્પના કરો મનમાં. તો એને 5 આ તો પલંગ ઉપર સુઈ ગયો. 5 સ્ત્રીઓએ વિચાર કર્યો કે રાજાના સૈનિકો આવશે, આને પકડશે, અને જો આની પાસેથી ધન મળશે તો આની સાથે સાથે આપણને ઉઠાવવાના છે. એક કામ કરો, આને મારી નાખવી અને આ બધું ધન લઈને આપણે નીકળી જવી. બાંધ્યો ધૂંધુ કરીને ખાટલા સાથે, ઈ ઊંઘની અવસ્થામાં બાંધી અને ગળું દબી દીધું, ગળું દબાવી દીધું, છતાં ધુંધુકારી મરતો નથી. તો વિચાર થયો કદાચ બૂમ પાડશે તો ચૂલામાંથી ગરમ ગરમ દેતવા લઈ એનું મોઢું ભરી દીધું દેતવાથી, અને બે ગરમ સળિયા લોખંડના લાવી એની આંખમાં નાખી દીધા. અને આટલો ત્રાસ જયારે એને આપવામાં આવ્યો, ધુંધુકારી સહન ન કરી શક્યો અને આખરે એનું મૃત્યુ થયું. પણ કર્મ એટલા હીન હતા કે મૃત્યુ પછી પ્રેત થયો, ભૂત. આપણી ભાષામાં કે ભૂત થાય. આ ભણેલા લોકો જે છે ને, એન્જિનિયરો, ડોક્ટરો, આ બધા, એ લોકોને જઈને પૂછો તમે ભૂતમાં માનો, તો એ કે નહીં, અમે કોઈથી નથી બીતા, હે ને, અમે ભૂતમાં. તો બીવાનું શું છે એમાં? ભૂત એટલે તમે પોતે, એટલે આપણે બધા. આપણે જયારે આ શરીર છોડી દેવી, એટલે આત્મા પાસે જયારે શરીર ન હોય ત્યારે એને ભૂત કહેવાય. ગીતામાં કૃષ્ણ કહે છે મમેવ અંશ જીવ ભૂત. ગીતામાં અનેક જગ્યાએ ભગવાન આત્માને ભૂત કહે છે. એ ભૂત એટલે બીજું કોઈ નથી, આપણે જ છવી, બીવાની જરૂર નથી. અને ભૂત છે, હવે ડોક્ટરોને એન્જિનિયરોને બહુ ભણ્યા હોય ને, એટલે હે ને, બહુ શાસ્ત્ર પઢે યદી હય ચિત્ત ભ્રમ, બહુ જો વાંચવામાં આવે ને તો પછી છટકી જાય. સમજે? પછી એવા બહુ મોટા વ્યક્તિઓને જઈને પૂછો ને તમને ભગવાનના વિષયમાં તમારો શું વિચાર છે, તો કે ભગવાન જેવું કઈ છે જ નહીં, જે કઈ છે એ આપણે કરવાનું છે, આવા ઉત્તર આપે છે. એટલે મૂર્ખ વ્યક્તિઓ છે. તો કેના ધંધુકારી ભૂત થયો, અને ભૂત થયો પછી તો શું કરે, એટલું દુઃખ થાય છે પ્રેત શરીરમાં. હવે ઘણા લોકોને સારું લાગે, એ ભૂત થવું સારું, શરીર જ નહીં, બોલો, ખાવા પીવાનું ટેન્શન નહીં. ભૂત થવું એ સારું નથી. સૌથી ખરાબમાં ખરાબ શરીર જો હોય તો એ પ્રેત યોનિમાં છે. કારણ કે એમાં ભૂખ લાગે, તરસ લાગે, બધી ઈચ્છાઓ થાય, જ્યાં અહીં બેઠા બેઠા કરો છો તમે, પણ એમાંથી કઈ ભોગવી ન શકો. ભૂખ લાગે પણ ખાઈ ન શકો, કારણ કે શરીર તો નથી. તો પ્રશ્ન બીજો એ થાય, તો ભૂખ ક્યાં લાગે છે? શરીર નથી તો ભૂખ ક્યાંથી હોય? આપણા બધાનો એ વહેમ છે કે ભૂખ પેટમાં લાગે છે. આપણે ભૂખ લાગે ને એટલે પેટ ઉપર હાથ ફેરવે, ભૂખ પેટમાં નથી લાગતી ભક્તો, ભૂખ મનમાં લાગે છે. અને જ્યારે આત્મા પ્રેત શરીરમાં હોય ત્યારે એની પાસે મન બુદ્ધિ અહંકારનું સૂક્ષ્મ શરીર હોય, અને એ મન બુદ્ધિ અહંકારથી જ એ જાત જાતની ઈચ્છાઓ કરે, એને ભૂખ લાગે, તરસ લાગે, આ બધું મનમાં થાય છે. આપણા જે ઋષિ મુનિઓ છે એ હજારો વર્ષો જીવતા હતા ખાધા વગર. પેટને જો ભૂખ લાગતી હોય તો એનું શરીર એ પંચભૂતથી બન્યું છે, એ લોકો કેમ જીવિત રહે છે? હાલાકી સત્ય એ છે કે ભૂખ મનને લાગે છે. તો પ્રેતના શરીરમાં ધુંધુકારી બહુ પીડા. ગૌકર્ણજીને તીર્થયાત્રામાં ખબર પડી કે મારા ભાઈનું મૃત્યુ થયું છે. ગયા તીર્થની અંદર શ્રાદ્ધ કર્યું. અનેક જેટલા જેટલા તીર્થ આવીને આ ધુંધુકારીનું શ્રાદ્ધ કરે, અને ભરતા ભરતા ગૌકર્ણજી પોતાના ગામમાં આવ્યા. સંધ્યાનો સમય થઈ ગયો હતો. ગૌકર્ણજી સીધા પોતાના ઘરે ગયા. ઘરે ગયા અને સૂતા રાત્રિના 12 વાગ્યા પ્રગટ થયો ધુંધુકારી પ્રેતના શરીરમાં. ઘડીક સિંહનું શરીર લઈને, ઘડીક હાથીનું, ઘડીક મનુષ્યનું, અલગ અલગ આકાર મંડો બનાવવા. ગૌકર્ણજીએ પૂછ્યું કોણ છો તું? પણ બોલી નથી શકતો, પાપ એટલું હતું, વાણી નહોતી એની પાસે. ગૌકર્ણજી હાથમાં પાણી લઈને એની ઉપર છાંટ્યું, અને પાણી છાંટીને એને વાચા શક્તિ આપી, અને એને કીધું હું તમારો ભાઈ છું ધુંધુકારી. ગૌકર્ણજીને આશ્ચર્ય થયું, અરે તારા હું 1000 શ્રાદ્ધ કરી ચૂક્યો છું, ગયા તીર્થમાં તારું શ્રાદ્ધ કર્યું છતાં મુક્તિ ન થઈ. ત્યારે ધુંધુકારી કહે છે ભાઈ હું કોઈ સામાન્ય પાપી નથી, નાનો મોટો પાપી નથી હું, તો મને મુક્ત કરવા માટે કઈક આવા જે બધા ફાલતુ શ્રાદ્ધ જે છે એનાથી મારી મુક્તિ થાય એમ નથી, તો મારી મુક્તિનું કઈક અલગ સાધન શોધો તમે, અને જલ્દી કરો, કારણ આ પ્રેત શરીરમાં બહુ પીડા થાય છે, બહુ દુઃખ લાગે છે. ગૌકર્ણજીએ બધા પંડિતોને બોલાવ્યા સવારે, કીધું તમારા જેટલા શાસ્ત્ર છે એ ખોલો અને જોવો એમાં કે કરોડો કરોડો તીર્થોમાં શ્રાદ્ધ કરવાથી જેની મુક્તિ ન થાય એની મુક્તિનો ઉપાય શું છે. બધા પંડિતોએ પોથી બંધ કરી અને કીધું કે ગયા જેવા તીર્થની અંદર શ્રાદ્ધ કરવાથી જો મુક્તિ ન થાય તો પછી શાસ્ત્રમાં આનાથી વધારે બીજો કોઈ ઉપાય અમારી પાસે છે નહીં. એક કામ કરો, આ બધું જે જ્ઞાન છે એનો સ્ત્રોત ભગવાન સૂર્ય છે. કારણ કે કરોડો વર્ષો પહેલા જ્ઞાન તો ભગવાને સૂર્યદેવને આપ્યું હતું. સૂર્યદેવને પૂછવાનો ઉપાય. એ જ સમયે ગૌકર્ણજી અંજલિમાં જળ લઈ સૂર્યની સામે મંત્ર ઉચ્ચારણ કરે, જોવો એના યોગનો પ્રભાવ ભક્તો, સૂર્યની ગતિને રોકી દીધી. ગૌકર્ણજી કોઈ સામાન્ય તપસ્વી નહોતા. સૂર્યને અટકાવીને પૂછ્યું, હે સૂર્યદેવ, મારો ભાઈ જે છે ધુંધુકાર્યની મુક્તિનો ઉપાય. સૂર્યદેવ કે વેરી ઇઝી, હે ને, શ્રીમદ ભાગવત સપ્તાહ, 7 દિવસનું ભાગવત કરો, ધુંધુકારી શું, ગમે એવો પ્રેત હોય મુક્ત થઈ જાય. અને સાંભળ્યું કે ભાગવત કરવાથી મુક્તિ થાય, ભાગવતનું આયોજન કરવામાં આવ્યું. અને ભાગવતનું આયોજન થયું, ગૌકર્ણજી વક્તા એક બ્રાહ્મણને શ્રોતા બનાવ્યા, અને આવી રીતે વક્તા અને શ્રોતા તૈયાર થયા. ગામના હજારો લોકો કથા સાંભળવા આવ્યા. ગૌકર્ણજી જ્યારે પહેલા દિવસની કથા પૂરી કરી તો કથાના મંડપમાં 7 ગાંઠ વાળો એક વાંસ હતો, લીલો વાંસ. હવે લીલો હોય કે સૂકો હોય, બે વર્ણન છે અલગ અલગ ટીકાઓમાં, પણ વાંસ હતો અને એમાં 7 ગાંઠ હતી. જેવી સંધ્યા થઈ એક અદભુત ઘટના બની, એ વાંસની એક ગાંઠ જે છે એ ફાટી. કોઈને ખબર ન પડી કે આ વાંસ કેમ ફાટ્યો. બીજા દિવસની કથા પૂરી થઈ, બીજા દિવસે તે ગાંઠ ફાટી. 7 દિવસમાં એ આખો વાંસ ફાટી ગયો, અને એમાંથી એક દિવ્ય પુરુષ જેના સ્વરૂપનું વર્ણન કરતા કહે છે, શંખ ચક્ર ગદા પદ્મ ચતુર્ભુજ સ્વરૂપ, ગળામાં તુલસીની માળા, ભાલે ગોપીચંદનનું તિલક, અને માથા ઉપર મુકુટ, કાનમાં કુંડળ, આભૂષણોથી સજ્જ એવો એક દિવ્ય પુરુષ એ વાંસની અંદરથી બહાર નીકળ્યો. અને વાંસની અંદરથી બહાર નીકળ્યો ત્યારે એને પૂછવામાં આવ્યું, કોણ છો તમે? ત્યારે એને ગૌકર્ણજીને પ્રણામ કરીને કીધું કે જેના ઉદ્ધાર માટે તમે આ કથા કરી છે એ ધુંધુકારી છું. એને આશ્ચર્ય થયું બધા લોકોને, 7 દિવસમાં ભગવાનના પાર્ષદનું શરીર પ્રાપ્ત થયું. અને ત્યારે ધુંધુકારીએ કીધું, માઇક ઘડીક મને આપો, એને આપણે પાપ બહુ કર્યા છે પણ મારે કંઈક મેસેજ આપવો છે, આ કથા સાંભળવા જે લોકો આવ્યા છે ને એને મેસેજ, મને ઘડીક માઇક આપો. ગૌકર્ણજીએ માઇક આપ્યું ધુંધુકારીને, અને ધુંધુકારીએ જે 8-10 શ્લોકોમાં પ્રવચન કર્યું છે બહુ સુંદર સમજવા જેવું છે. ધુંધુકારી કહે છે કે પ્રેત પીડાનો જે નાશ કરવા વાળી કથા છે, હું પ્રેત શરીરમાં હતો અને કેટલું દુઃખ હતું એ તો ખાલી હું જાણું છું, પણ એ પ્રેત પીડા, એ પ્રેત શરીરનો નાશ કર્યો આ ભાગવત કથા. એ ધન્ય છે આ ભાગવત. અને એવું નથી કે મારી પીડાનો નાશ કર્યો, મારા એ પ્રેત શરીરનો નાશ કરી મને ભગવાનનું ધામ પ્રાપ્ત કરાવી દીધું. કારણ સ્વરૂપ તમે જોઈ રહ્યા છો, હું આજ વિષ્ણુ પાર્ષદ બની ગયો છું. જ્યારે સપ્તાહ શ્રવણનો યોગ થાય, 7 દિવસની કથામાં જ્યારે કોઈ આવીને બેસે ત્યારે કે છે એના શરીરમાં જે પાપ છે એ પાપ ધ્રુજવા લાગે છે. આ ધુંધુકારી કહે છે. શું કામ ધ્રુજે છે? કારણ કે જો આ ભાઈ કથામાં જાશે અને એ કથા જો સાંભળશે તો આપણે પછી કઈક નવું ઘર ગોતવું પડશે. કારણ કે કથા જે સાંભળે એના હૃદયમાં ક્યારેય પાપ રહેતો નથી. આ ધુંધુકારી બોલી રહ્યો છે. કારણ કે પાપ એનામાં હતું, 7 દિવસ કથા સાંભળી બધું પાપ નીકળી ગયું. પોતાનો પ્રેક્ટિકલ અનુભવ જે છે એ ધુંધુકારી આ લોકોની સામે પ્રસ્તુત કરી રહ્યા છે કે પાપને એવું થાય કે તત્કાળ આપણો અંત થવાનો છે, કથા આવી છે એટલે હવે આલો ભાગો અહીંથી. પણ બને છે એવું કે એ પાપને તે કળિયુગ આવીને કે તમારે બીવાની જરૂર નથી, મારી હારે ભાઈબંધી કરો, આપણે આને કથામાં જવા જ નથી દેવા. કથામાં જાય તો આપણે બીજે જવું પડે ને, આને સિનેમા બાજુ વાળો, ટોકીઝનો રસ્તો દેખાડો, કાને હોટલનો રસ્તો દેખાડો. કથામાં આવે તો પાપ જાય ને, કથામાં જ નથી આવવા દેવું. પણ સપ્તાહ શ્રવણનો એક શબ્દ જેના કાને જાય છે બધા પાપથી મુક્ત થાય છે. અને વિદ્વાનોએ દેવતાઓની સભામાં કીધું છે કે ભારત વર્ષની અંદર જેનો જન્મ થયો છે, ભારત વર્ષની અંદર જન્મ લઈ અને જે વ્યક્તિ કથા નથી સાંભળતા એનો જન્મ વ્યર્થ છે. કારણ કે ભારત ભૂમિની અંદર જન્મવા વાળા વ્યક્તિનું એક જ કર્તવ્ય છે, ભારત ભૂમિ તે હેલ મનુષ્ય જન્મજાર, જન્મ સાર્થક કરી કર પર ઉપકાર. ભારતમાં જેનો જન્મ થયો છે એણે તો બીજાની ઉપર ઉપકાર કરવાનો છે, બીજાના કથાઓનું દાન કરવાનું છે. પણ દુર્ભાગ્ય છે કે ભારતના લોકો આજે પશ્ચિમની સંસ્કૃતિનું અનુકરણ કરવામાં પડ્યા છે. હેને આપણે કેમ ફોરેન વાળા જેવા લાગવી, આપણે કેમ ફોરવર્ડ દેખાવી? બસ આજ બધાના મનમાં એક જ વિચાર છે, આપણે ફોરવર્ડ લાગવા જોઈએ. હેને ફોરવર્ડ કરતા કરતા કાળ તમને એક દિવસ ફોરવર્ડ કરી નાખવાનો છે. હેને એ મનમાં ધ્યાન રાખવું જોઈએ. બહુ વિચાર કરે હજી ફોરવર્ડ થઈ જાય તો ગામડેથી ભાવનગર ગયા ફોરવર્ડ થવા હતું, તો કે હજી ફોરવર્ડ થવું છે ભાવનગર થી સુરત આવ્યા, તો કે આનથી ફોરવર્ડ થવું હોય તો મુંબઈ, તો કે હજી ફોરવર્ડ કરો અમેરિકા, અને ત્યાંથી ત્યાંથી ફોરવર્ડ થઈ જાય ને પછી જમીનમાં. કાળ ફોરવર્ડ કરી રહ્યો છે ઓલરેડી, આપણે ફોરવર્ડ થવાની જરૂર નથી, આપણે કથા સાંભળવાની જરૂર છે. મોહપૂર્વક જે શરીરનું લાલન પાલન કરવામાં આવે છે એ શરીરને બધા જાણીએ છીએ, હાડ માંસ ચામડા નખ વાળનું આ બનેલું છે. શાસ્ત્રમાં બધી જગ્યાએ શરીરને બહુ ખરાબ કીધું છે, પણ આ શરીરનો એક સાચો લાભ છે. શું લાભ છે? આ મળમૂત્રનો થેલો, પણ આનાથી ભગવાનને પ્રાપ્ત કરી શકાય. આ શરીરનો એક સૌથી મોટો ગુણ, અને જો મનુષ્ય શરીર મળ્યા પછી ભગવાનની પ્રાપ્તિ ન થાય તો એ ફેલ. એને આખું વર્ષ છોકરાઓ સ્કૂલમાં ભણે અને અંતે 3 કલાકમાં જોઈ એનું બળ ન બતાવી શકે તો એ વર્ષ જેમ ફેલ થઈ જાય, એમ મનુષ્ય જીવન મળ્યા પછી તે જો ભગવદ ભક્તિ ન કરી શકે, ભજન ન કરી શકે, એનું જીવન ફેલ. પછી બહાર ભલે આમ દેખાતા હોય, મોટી મોટી ગાડીઓમાં ફરતા હોય, હેને, અને વિચાર કરતા હોય કે આ કથા કરવા વાળા ને સાંભળવાળા બધા ગાંડા છે, કેમ પૈસા નથી એટલે આવું બધું કર્યા કરે. સમજતા નથી વ્યક્તિઓ મનુષ્ય જીવનની શું કિંમત છે. ભક્તો, આમ તો એક ભાર છે, પણ આ મનુષ્ય શરીરનો એક ઉત્તમ ગુણ જેને સમજી લેવા જેવો છે કે આ એક જ ગુણ છે ભક્તોમાં, સોરી આ શરીરમાં, અને એ છે કે આનાથી ભગવાનની પ્રાપ્તિ થાય. આ લોકમાં સપ્તાહ શ્રવણ જો કોઈ કરે એને તત્કાળ ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે. અને એક બહુ સુંદર અંતિમ શ્લોકમાં ધુંધુકારી કહે છે કે જે લોકોએ મનુષ્ય શરીર મળ્યા પછી ભગવાનની કથા નથી સાંભળી, એ તો પાણીની અંદર પરપોટાની જેમ, સમજો છો ને, પાણીમાં પરપોટા થાય પણ એ તરત ફૂટી જાય, એમ ખાલી જન્મવા લેવા અને મરવા માટે અહીંયા આવે છે. મચ્છરની જેમ, તમે મચ્છરનું આયુષ્ય જોયું છે, મચ્છર રાતે જન્મે હવારે મરી જાય, તો આપણને એમ થાય આનું શું જીવન છે. એમ મચ્છરના જીવનમાં શું છે? બસ થોડી વારમાં જન્મ લેવાનો, થોડી વારમાં મરી જવાનો. તો જે વ્યક્તિ ભજન નથી કરતા, ભક્તિ નથી કરતા, એ લોકો આમ કૂતરાને બિલાડાની જેમ શરીર છોડી રહ્યા છે. હેને બહુ પ્લાનિંગ કરીને બેઠા હોય, ઓલું કરશું ને ઓલું કરશું ને આ કરશું, અહીંથી બહાર નીકળ્યા હોય, હાઈવે ઉપર ક્યાંક અકસ્માત થઈ જાય, બધા પ્લાનિંગ એક બાજુ પડ્યા રહે, અને ભાઈ ઉકલી જાય. આવું છે, છતાં લોકો સમજતા નથી કે ભજન કરવું જોઈએ, ભક્તિ કરવી જોઈએ. તો ગૌકર્ણજી સોરી ધુંધુકારી કહે છે કે મહિમા તો ભાગવતની ઘણી છે, પણ એક અંતિમ શ્લોકમાં એની મહિમા સાંભળો કે ભાગવત કથા સાંભળવાથી જો સૂકા લાકડાની 7 ગાંઠ ફાટી જતી હોય તો પછી જીવતા જીવ જે વ્યક્તિ ભગવાનની કથા સાંભળે એને શું ફળ પ્રાપ્ત થશે, કલ્પના કરો ખાલી મનમાં. કારણ કે ધુંધુકારી પાસે શરીર નહોતું, એક લાકડામાં બેઠો હતો, અને આપણી પાસે આ મનુષ્ય શરીર છે, તો મરી ગયેલા વ્યક્તિઓનું જેનું પ્રેત શરીર છે એનો જો ભગવાનની કથા દ્વારા ઉદ્ધાર થતો હોય તો પછી જીવતા જીવ જે વ્યક્તિ કથા સાંભળે એને કઈ ગતિ ભગવાન પ્રદાન કરશે, વિચાર કરો તમે. એટલા માટે ધુંધુકારીએ કીધું કે આ મનુષ્ય જીવનનો સાર છે ભજન કરવું જોઈએ. અને એટલા માટે જ આચાર્યો બહુ સુંદર વાત એમના કીર્તનના રૂપમાં ગાય છે. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે
ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું.
તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. આત્મ માન કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું કંઈક હાથ માન કરજો કલ્યાણ જીવન થોડું કોલ તમે ભૂલી ગયા ને એને દીધેલ કોલ તમે ભૂલી ગયા છૂટી માયા ના મોહમાં ઘેલા થયા ચેતો શું ભૂલ્યા છો ભાન જીવન થોડું રહ્યું તમે ભાવે બજી લો ભગવાન જીવન થોડું
શબ્દો સરળ છે અને ઘણીવાર આપણે સાંભળેલાય છે એટલે સાર આનો ઈ છે કે જીવનની જે અવધિ છે એ બહુ ઓછી છે અને હમણાં આપણે કાળનું વર્ણન સાંભળવાનું છે કે કેવી રીતે આપણું સ્થાન જે છે એ સૂક્ષ્મ છે એટલા માટે આ થોડો જે સમય મળ્યો છે પરીક્ષાના 3 કલાક જેવો આ સમય છે તો એને આમ માયામાં ભૂલા પડી અને એ સમયને નષ્ટ ન કરવો જોઈએ, ચેતવું જોઈએ. અહીં લખ્યું છે ને ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન, ચેતવું જોઈએ અને ભગવાનના ભજનમાં લાગવું જોઈએ. કારણ ઘણા લોકો કે પછી કરશું પછી કરશું પછી કરશું, ત્યારે કવિ કહે છે બાળપણમાં જુવાની માં અડધો ગયો,
બાળપણમાં જુવાની
માં અડધો ગયો, બાળપણમાં જુવાની માં અડધો ગયો,
બાળપણમાં જુવાની માં અડધો ગયો,
નહીં ભક્તિ માર્ગમાં પગલો ભર્યો,
નહીં ભક્તિ માર્ગમાં
પગલો ભર્યો, નહીં ભક્તિ માર્ગમાં પગલો ભર્યો,
નહીં ભક્તિ માર્ગમાં પગલો ભર્યો,
હવે બાકી છે માધો ધ્યાન જીવન થોડું તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું,
તમે ભજી લો જીવન થોડું.
બાળકોને જો કહેવામાં આવે કે તમે ભજન કરો તો બાળકો કે અત્યારે રમવાનો સમય છે, મોટા થશું ત્યારે કરશું. 10-12 વર્ષ જીવનમાં રમવામાં વયા જાય અને પછી યુવાની આવે તો કે હવે ધંધો કરવા દો, લગ્ન કરવાના છે, અત્યારે જાજા પૈસા ન હોય પછી રહી જાઉં પાછા, અને કેટલી ઉપાધિ છે. એટલે પેલા અમને ધંધો કરવા દો, પૈસા કમાવા દો, અમારો ગૃહસ્થ સંસાર ઠેકાણે પાડવા દો, પછી ભજન કરશું. પછી ક્યારે? તો કે ગઢા થશું ત્યારે. મેં કીધું હવે બાકી છે એમાં ધ્યાન આપવું જોઈએ. તો કે બાકી છેલ્લે ગઢા થાવી ત્યારે રહેવાનું છે. તો કવિ કહે છે
એ પછી ગઢપણ માં ગોવિંદ ભજાશે નહીં,
પછી ગઢપણ માં ગોવિંદ ભજાશે નહીં,
એ પછી ગઢપણ માં ગોવિંદ ભજાશે નહીં,
પછી ગઢપણ માં ગોવિંદ ભજાશે નહીં,
લોભ વૈભવ ને ધન ને તજાશે નહીં,
લોભ
લોભ વૈભવ ને ધન ને તજાશે નહીં,
લોભ વૈભવ ને ધન ને તજાશે,
બનો આજથી પ્રભુ માં મસ્તાન, જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું
તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું
રહ્યું. કે છે ગઢા થયા પછી, વૃદ્ધ થયા પછી તો ભગવાન ભજવાનો કોઈ અવસર જ નથી, કારણ કે ગઢપણમાં પગ હાલતા ન હોય, પછી બેહી નો એકાય, આંખથી ભગવાનના દર્શન નો થતા હોય, મુખેથી ભગવાનનું નામ નો નીકળતું હોય, શક્તિ હોય નહીં, પણ તોય મારું 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 કરીને એટલા હેરાન થતા હોય, છોકરા ગાળું દેતા હોય તોય મારો, હે ગમે એટલી ગાળું દે પણ આપડો એ આપડો પછી, હે વૃદ્ધાશ્રમમાં રહેવા વાળાને જઈને પૂછો તમારા છોકરાના વિષયમાં તમારો શું વિચાર છે, નહીં અમારા છોકરા તો બહુ સારા છે પણ ઘરે ડિસ્ટર્બ ન થાય ને એટલે એમ આયા રહેવું છે, હે પણ કહેતા નથી સંસ્કાર નહોતા આપ્યા અને અમે ભક્તિ નો જ કરી એટલે છોકરાઓએ ન કરી, એટલા માટે ચેતવું જોઈએ. કવિ કહે છે
જરા ચેતી ને ભક્તિ નો ભાથું ભરો, કાંઈક ડરતો પ્રભુજી નો દિલ માં ધરો,
કાંઈક ડરતો પ્રભુજી નો દિલ માં ધરો,
છીએ થોડા દિવસ ના મહેમાન, જીવન થોડું રહ્યું,
છીએ થોડા દિવસ ના મહેમાન, જીવન.
બહુ સુંદર વાત આ પંક્તિમાં લખી છે અને આપણા ઘણા બધા લોકોના મુખેથી સાંભળી છે કે રહેવું થોડું અને માથાકૂટ હું જાજી કરવી, હે બધું મૂકીને વયું જવાનું છે, મરવાનું, વાતું બધા કરે પણ એક ટકોય તો એમાંથી કોઈ જીવે નહીં. ગમે એને જઈને પૂછો તમારામાં કઈ જ્ઞાન છે તો એ કહેશે કે હા હવે આ બધું અહીં એક દિવસ મૂકીને વયું જવું છે, વયું જવું છે તાર ભાઈને દેતો હું કેમ નહીં, હે ભાઈઓ ભાઈઓ ઝઘડા હાલતા હોય બોલો અને વાતો એવી કરતા હોય બધું અહીંયા મૂકીને જવું છે, મૂકીને જવું છે તે દેન કોક ને થોડું કઈ નહીં, પણ જ્ઞાન જેટલું છે એ વાણીમાં ન હોવું જોઈએ, એ જ્ઞાન આચરણમાં હોવું જોઈએ. અને જો આવું તમે ભક્તિ ભજન નહીં કરો તો પછી આળસમાં ને આળસમાં દિવસો વીતવાના છે, કાલે કરશું કાલે કરશું.
બધા આળસમાં દિવસો વીતી જશે,
બધા આળસમાં દિવસો વીતી જશે,
પછી ઓ ચિંતુય મનુ તેડું થશે,
પછી ઓ ચિંતુય મનુ
નહીં ચાલે તમારું તો ભાન, જીવન થોડું રહ્યું,
નહીં ચાલે તમારું તો ભાન, જીવન થોડું,
એ તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું, એજ કહેવું આ દાસનું દિલમાં ધરો,
એજ કહેવું
જ કહેવું આ દાસનું દિલમાં ધરો, ચિત રાખી ઘનશ્યામને સ્નેહ કરો, ચિત રાખી ઘનશ્યામને સ્નેહ કરો, ચાલો ચાલો ભક્તિનું સુકાન જીવન થોડું રહ્યું,
ચાલો ભક્તિનું
સુકાન તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું,
શબ્દ સંગીત પણ ભાગવતના જ સારને આવા કીર્તનોમાં ગુજરાતના કવિઓ સંતોએ પ્રગટ કર્યું છે, પણ એ જીવનમાં ઉતારો તો સાચું, નહીતર પછી પથ્થર ઉપર પાણી. કારણ કે ભજનો તો અનેક છે, અનેક વખત ગાઈએ છીએ સાંભળીએ છીએ, પણ સાર તત્વ જો હૃદયમાં ન ઉતરે તો એ નકામું બધું. તો આવી રીતે શ્રી સુત ગોસ્વામી કહે છે, ધર્મ સ્વનુષ્ઠિત પુંસામ વિશ્વક્સેનુ કથા સુયહ ન ઉત્પાદ યદ્યધીરતિમ શ્રમ યવહિ કેવલમ. સુત ગોસ્વામી કહે છે, હે શવનકજી સાંભળો, ધર્મ સ્વનુષ્ઠિત પુંસામ, અનેક પ્રકારના ધર્મનું પાલન કર્યા પછી પણ, ધર્મનો અર્થ શું છે? માતા પિતાની સેવા કરવાનો ધર્મ, પરિવારનું પાલન કરવાનો ધર્મ, સમાજની સેવા કરવાનો ધર્મ, અનેક પ્રકારના શરીરના ધર્મનું ઠીક ઠીક કોઈ વ્યક્તિ પાલન કરી દે, છતાં જો ભગવાનના ચરણ કમળમાં રુચિ નથી ઉત્પન્ન થતી, ભગવાન ન ઉત્પાદ, ભગવાનની કથામાં જો રુચિ નથી આવતી, ભગવાનની કથામાં જો રસ નથી આવતો, શ્રમ એવહી કેવલમ, તો એ વ્યક્તિનું બધું શ્રમ છે ખાલી. બહુ માતા પિતાની સેવા કરી પણ ભગવાનની કથા પ્રત્યે જો રુચિ ન થઈ તો એ સેવા ફેલ. બહુ પરિવારનું પાલન કર્યું પણ ભગવાનની કથા પ્રત્યે જો રુચિ પ્રગટ ન થઈ એ બધું ફેલ. અરે કવિરાજ ગોસ્વામી ત્યાં સુધી લખે છે, ચારી વર્ણાશ્રમી યદિ કૃષ્ણ નહીં ભજે સહિત પાપી રવરવ પડી મજે. ચાર વર્ણાશ્રમ ધર્મનું કોઈ પૂર્ણ પાલન કરે પણ છતાં જો કૃષ્ણને નથી ભજતા તો અંતે એને રૌરવ નરકમાં જવું જ રહ્યું, કોઈ રસ્તો નથી. એટલા માટે ભાગવતના પંચમ સ્કંદમાં હનુમાનજી મહારાજ જે સ્તુતિ કરે છે એમાં દેવતાઓના શબ્દમાં શ્રી સુખદેવ ગોસ્વામી આ વાતને પ્રસ્તુત કરે છે, ન યત્ર વૈકુંઠ કથા સુધાપગા, જે જગ્યાએ ભગવાનની કથાઓની રસ ધારા ન હોય, અવિરત વહેતી ભગવાનની કથાઓ ન મળતી હોય એવા સ્થાનમાં ક્યારેય ન રહેવું જોઈએ. જો વ્યક્તિને ક્યાં રહેવું જોઈએ, ત્રણ સ્થાન બતાવ્યા છે. સૌથી પહેલું તો કહે છે જ્યાં ભગવાનની કથા ચાલતી હોય, કથામાં ભગવાનના પરમ પ્રિય ભક્ત વૈષ્ણવો ઉપસ્થિત હોય, અને ત્રીજું કહે છે ન યત્ર યજ્ઞેશ મખા મહોત્સવ, અને જ્યાં યજ્ઞ ન થતા હોય તો આવી જગ્યાએ ન રહેવું જોઈએ. મતલબ રહેવાનું સ્થાન છે જ્યાં ભગવાનની કથા થતી હોય, ભગવાનના ભક્તો રહેતા હોય અને યજ્ઞ થતા હોય, તો બે વસ્તુ તો મળી જાય. માની લો કે કોઈ વ્યક્તિ ભક્તોના સંગમાં હોય, કથા મળતી હોય, પણ યજ્ઞ, એટલે યજ્ઞથી તાત્પર્ય છે બે યજ્ઞ કળિયુગમાં બહુ ફેમસ છે. એક યજ્ઞ જે તમે અત્યારે કરી રહ્યા છો જેને જ્ઞાન યજ્ઞ કહેવામાં આવે છે, શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ, અને બીજું છે નામ યજ્ઞ સંકીર્તન, ભગવાનના પવિત્ર નામોનું કીર્તન કરવું, એ કળિયુગની અંદર સૌથી મોટો યજ્ઞ છે. અશ્વમેઘ યજ્ઞથી એ ફળ નથી મળતું જે ફળ ભગવાનના નામ કીર્તન કરવાથી થાય છે. હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ. તો કર્ણનાડી આ શ્લોકમાં એક શબ્દ આવ્યો છે તૃતીય સ્કંદમાં, કે કર્ણનાડી, કર્ણનાડી અર્થાત આપણા કાનમાં જે શબ્દ જાય છે એ શબ્દને હૃદય સુધી લઈ જવામાં એક નળી હોય છે. શરીરમાં પાંચ જે ઇન્દ્રિયો છે એ પાંચેય ઇન્દ્રિયોની એક એક નળી છે. તમે શ્વાસ લ્યો, સુગંધ જ્યાંથી જાય છે એને શ્વાસ નળી કહેવામાં આવે છે, શ્વાસ નાડી. શબ્દ જ્યાંથી અંદર જાય છે એને કર્ણનાડી કહેવામાં આવે છે. તો કર્ણનાડી દ્વારા જ્યારે ભગવાનની કથા હૃદયમાં જાય, એ હૃદયની અંદર જઈને શું કરે છે, તો હૃદયમાં જેટલા પાપ અનર્થ આસક્તિ આ બધાનો નાશ કરે છે. અને આચાર્યો ત્યાં સુધી લખે છે કે કથા સાંભળવામાં જો નિષ્ઠા થઈ જાય, કોઈ સાધન કર્યા વગર અહીંયા બેઠા બેઠા વ્યક્તિ ભગવાનના ધામને પ્રાપ્ત થઈ જાય. કદાચ કોઈના મનમાં પ્રશ્ન થાય, ખાલી કથા સાંભળવાથી, પ્રમાણ છે શ્રીમદ ભાગવતમ, ખાલી કથા સાંભળવાથી જો કથામાં નિષ્ઠા પ્રગટ થઈ જાય એ વ્યક્તિ બેઠો બેઠો ભગવાનના ધામમાં વયો જાય. ઉદાહરણ પરીક્ષિત મહારાજ પોતે અને બીજા ધુંધુકારી, જે પ્રવચન એને કર્યું એને કથા જ સાંભળી. કઈ ધુંધુકારીને હાથ તો નહોતો, માળા કેવી રીતે કરે, કે નહોતું મોઢું, બોલે કેવી રીતે. નિષ્ઠા જો કથામાં હોય તો એનો અર્થ એવો નથી કે પાછું હરિનામ સંકીર્તન ન કરવું જોઈએ. સર્વે સર્વા શાસ્ત્રોનો સાર નામ કીર્તન છે. કથાનો અર્થ છે ભગવાનના નામ રૂપ ગુણ અને લીલા, આ ચારેયનું કીર્તન કરવું, આ ચારેયને સાંભળવું કે આ ચારેયને કોઈને કહેવું, આ બધું એક જ છે. તમે કોઈને ભગવાનનું નામ સંભળાવો મહામંત્ર, ઈ એટલું જ ફળ આપે જેટલું તમે કોઈને ભાગવતની કથા સંભળાવો. પણ કહે છે જો નિષ્ઠા એનામાં હોય તો પછી યજ્ઞ ધ્યાન તપ આ બધું કરવાની જરૂર નથી રહેતી. બેઠા બેઠા વ્યક્તિ ભગવાનના ધામમાં વયો જાય. આટલો સરળ ઉપાય છે કળિયુગમાં. દુર્ભાગ્ય ઈ છે, દુર્દૈવ ઈદ્રશમિહા જની નાનુરાગ, છતાં દુર્ભાગ્ય ઈ છે રુચિ ભગવાનના નામમાં લાગતી નથી. જોવો કેટલું અદભુત છે મન. સંસારની પ્રત્યેક વસ્તુમાં નથી રુચિ લગાડવી, છતાં લાગી જાય. કોઈને કહેવું પડે છે ભાઈ ફિલ્મમાં મન લગાડે, સહજ લાગે છે, સ્વાભાવિક. કોઈને શીખવાડવું પડે છે પાપ કરો, શીખવાડવું પડે ભક્તિ કરવાનું, માળા આમ કરાય. કોઈને શીખવાડવું પડ્યું માવા આમ ખવાય, હે બોલો. પાપ વ્યક્તિ સ્વાભાવિક કરે છે, જ્યારે ભક્તિ એને શીખવાડવી પડે છે કે ભાઈ ભજન આમ કરાય. એટલા માટે નિષ્ઠાપૂર્વક કથા શ્રવણથી ભગવાનનું ધામ મળે. અને બીજું કે જે વ્યક્તિ નિરંતર કથા સાંભળે છે, સાંભળવાથી ભક્તિ વધે હૃદયમાં. ઘણીવાર ભક્તો પૂછે છે પ્રભુજી ભક્તિની અંદર પ્રગતિ કેવી રીતે થાય. પ્રગતિ થાય ભગવાનની કથાઓ સાંભળવાથી. અનાદિકાળના જે કલમશ પડ્યા છે હૃદયમાં એનો નાશ થાય. અને અંતિમ સાર કે વૈરાગ્યનો સાર જે જ્ઞાન છે, એ જ્ઞાન હૃદયમાં આપોઆપ પ્રકટ થઈ જાય. ઘણા લોકો બહુ મતતા હોય, આપણે વક્તા બનવું છે તો ઓલું ચોપડું વાંચે ને આ વાંચે ને ઓલું વાંચે ને. સુત ગોસ્વામી સ્પષ્ટ લખી રહ્યા છે અહીંયા, કથા અને કીર્તન પ્રતિ જો નિષ્ઠા હોય તો જેટલું જ્ઞાન છે એ બધું જ્ઞાન હૃદયમાં આપોઆપ પ્રકટ થઈ જાય. પ્રમાણ સ્કંદ 4, ધ્રુવ મહારાજ. કોઈ જ્ઞાન નહોતું, કેવળ ભગવાનનું નામ કીર્તન કર્યું, ભગવાન પ્રગટ થયા. અરે ઋષિઓ મુનિઓ મરી ગયા ગુરુકુળમાં ભણી ભણીને. ભગવાને શંખ અડાડ્યો ધ્રુવના ગાલ ઉપર, ધ્રુવના હૃદયમાં ચારે વેદ પ્રગટ થઈ ગયા. ગીતામાં કૃષ્ણ કહે છે દદામી બુદ્ધિ યોગમ તમ, આ સંસારને બુદ્ધિ આપવા વાળો હું છું. એટલે જ્યાં સુધી ભગવાન ન ચાહે ત્યાં સુધી કોઈના હૃદયમાં જ્ઞાન ક્યારેય પ્રગટ થતું નથી. ગમે એટલા ચોપડા વાંચી લેવાની છૂટી છે, કારણ કે વાંચવાથી જો જ્ઞાન મળે તો ઉઠાવો હાથ, કોના ઘરે ભગવદ્ ગીતા નથી. અને ભગવદ્ ગીતા આપણા ઘરોમાં છે, છતાં સંસારની માયા 1% નથી છૂટી. એનો અર્થ નિષ્ઠા હજી સુધી આવી નથી. આ ગ્રંથો ત્યારે જ કૃપા કરે જ્યારે ગ્રંથોમાં નિષ્ઠા હોય, શ્રદ્ધા હોય. બાકી સ્કૂલમાં છોકરાઓ વાંચે એમ આ ભાગવત અને ગીતાને વાંચી નાખવાથી જ્ઞાન ન થાય. નિષ્ઠા હોવી જરૂરી છે, કૃપા હોવી જરૂરી છે. તો આવી રીતે ભગવાનના ભક્તોની સંગતિ હોય, ભગવાનની કથા હોય, નામ સંકીર્તન જ્ઞાન યજ્ઞ જ્યાં થતા હોય આ જગ્યાએ રહેવું જોઈએ. અને એક એક સાવધાની આપી છે કે આ ત્રણેય વસ્તુ જો ભગવાનના ધામ વૃંદાવનમાં ન મળતી હોય તો તમારું વૃંદાવન જવું એ બેકાર છે. પ્રમાણ છે ભાગવત હું જે બોલી રહ્યો છું એનો. વૃંદાવનની અંદર જઈને તે જો ભગવાનની કથા નથી સાંભળતા, ભગવાનના ભક્તોની સંગતિ નથી કરતા અને નામ સંકીર્તન કે જ્ઞાન યજ્ઞ નથી કરતા, તો તમારી વૃંદાવન જવું એક પિકનિક છે, એને ધામવાસનું નામ ન આપવું જોઈએ. અને જો આપશો તો અપરાધમાં પડશો, કારણ કે વૃંદાવન માયાપુર જગન્નાથપુરી જેવા જે પવિત્ર ધામ છે એ ધામ એટલા માટે છે કે ન્યા જઈ સાધુઓ જે ન્યા ભજન કરવા વાળા છીએ, આપણે હારે લઈ જવું એને સાધુ ન કહેવાય, એ આપણી જેવા જ ન હોય. ન્યા જે બેહીન જે ભજન કરે છે એને પ્રણામ કરીને એને પૂછવું જોઈએ કઈ કથા કયો હે ને. બાકી લોહી બજારમાં નાટા મારવા હોય એ આ લોહી બજાર ખાલી ભક્તોને ખબર હોય કે પછી બહુ મજા આવી હો અહીંયા જ્ઞાન ઓલા પણ જ્ઞાન. આવું જ જો કરવું હોય એ ધામમાં જઈને અપરાધ કરે છે, બીજું કાંઈ કરતા નથી. હા, પાંચમા સ્કંદનો આ શ્લોક પ્રમાણ છે આનો. સુદ ગોસ્વામી, સુખદેવ ગોસ્વામી અને હનુમાનજી મહારાજ આ શ્લોકને બોલી રહ્યા છે ભાગવતના પંચમ સ્કંદમાં. એટલા માટે આ ત્રણ વસ્તુ હવે ધામમાં રહેવાની ના પાડી દીધી એટલે બીજે તો ન જ રહેવું જોઈએ, તો શું કરવું, સુરત છોડીને વયું જવું હે. પણ જવાની જરૂર નથી, પ્રભુપાદજીની કૃપાથી આપણને કથા કીર્તન નામ સંકીર્તન ભક્તો સુરતની અંદર જ ઉપલબ્ધ છે. તમે જુઓ થોડા સમય પહેલા આટલા બધા ઈશ્વરના ભક્તો નતા, આજ કેટલા ભક્તો જોવા મળે છે તમને બધે. તો એવા ભક્તોની સંગતિ માર્યો, એવા ભક્તોને જઈને પૂછો શું કરવું જોઈએ, જીવનનું લક્ષ્ય શું છે, બાંધવામાં નામન તેમન ટાઈમ પાસ નો કરવો જોઈએ. તો આવી આવા આ રહેવાનું સ્થાન બતાવ્યું એટલે સુખદેવ ગોસ્વામી કહે છે પરીક્ષિત મહારાજે જયારે પ્રશ્ન કર્યો કે તો પછી મરવા વાળો જે વ્યક્તિ છે એને શું કરવું જોઈએ, તો કે તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ, એને ભગવાન ઈશ્વર હરિ અને સર્વાત્મા એની કથા સાંભળવી જોઈએ. બસ આટલું જ સુખદેવ ગોસ્વામી કે બસ ખાલી કથા શ્રવણ, સાત દિવસમાં તમને ધામ મળશે, પછી તમને અનુભવ થશે. ભગવાનની કથાઓ સાંભળવી જોઈએ કોને, તો કે અભય પદ જે પામવા ઈચ્છે છે, જેને સંસારમાં પાછું આવવું નથી એને ભગવાનની કથાઓને શ્રવણ કરવી રહી. તો શ્રીમદ ભગવદ્ ગીતામાં જેમ પાંચ વિષય છે, ભગવાન, જીવ, કાળ, પ્રકૃતિ અને કર્મ, એમ ભાગવતની અંદર દસ વિષય છે. દ્વિતીય સ્કંદના અંતમાં સુખદેવ ગોસ્વામી આ શ્લોક કહે છે, શ્રી શુક વાચ અત્ર સર્ગો વિસર્ગસ્ સ્થાનં પોષણ ઉતય મન્વંતરે ઈશાનુકથા નિરોધો મુક્તિ આશ્રય. દસ વિષય આખા ભાગવતમની અંદર છે જેમાં બાર સ્કંદ છે. સૌથી પહેલું છે સર્ગ. સર્ગ ઈ વિભાગનું નામ છે જે સૃષ્ટિની રચના ભગવાન વિષ્ણુ દ્વારા કરવામાં આવી એને સર્ગ સૃષ્ટિ કહેવામાં આવે છે. બીજું છે વિસર્ગ, જે બ્રહ્માંડોની રચના બ્રહ્માજી દ્વારા કરવામાં આવી એને વિસર્ગ સૃષ્ટિ કહેવામાં આવે છે. ત્રીજું છે સ્થાન, કયું બ્રહ્માંડ, કયો લોક, કયા સ્થાન ઉપર છે એનું વર્ણન ભાગવતના પંચમ સ્કંદમાં એને સ્થાન કહેવામાં આવ્યું છે. પોષણ, કઈ રીતે ભગવાન પોતાના ધામમાં બેઠા બેઠા આખા સંસારના જીવોનું પોષણ કરે છે એનું વર્ણન આ પોષણ વિભાગમાં કરવામાં આવ્યું છે. ઉતિ, ઉતિનો અર્થ છે કર્મ વાસનાઓનું ફળ. સપ્તમ સ્કંદમાં જેમ હિરણ્યકશિપુની કર્મ વાસના ખરાબ હતી જેના ફળ સ્વરૂપ એ પાપી થયો, મરવું પડ્યું, તો એ કર્મ વાસનાઓના કારણે શું પરિણામ આવે એનું વર્ણન સાતમા સ્કંદમાં આ ઉતિ તત્વ જે છે એ ભાગવતના સપ્તમ સ્કંદમાંનું વર્ણન છે. અને મન્વંતર, જેની કથા આપણે અહીંયા સાત દિવસ સાંભળવાની છે, એ મન્વંતરનો અર્થ છે મનુ મહારાજનો શાસનકાળ. તો મનુ મહારાજના શાસનકાળમાં ભગવાનના જે અવતારો થાય એને મન્વંતર કહેવામાં આવે છે. તો એવા મન્વંતરોની કથા ભાગવતના અષ્ટમ સ્કંદમાં છે. ઈશાનુ કથા, ભગવાનની અને ભગવાનના અવતાર અને ભક્તોના આખ્યાનવાળી જે કથાઓ છે ભાગવતનો નવમ સ્કંદ, જેને ઈશાનુ કથા કહેવામાં આવે છે. નિરોધનો અર્થ છે કે ભગવાન જ્યારે યોગ નિદ્રામાં શયન કરે છે તો યોગ નિદ્રામાં ભગવાન સૂઈ જાય છે, પછી જ્યારે બ્રહ્માંડનો પ્રલય થાય તો કેવી રીતે ભગવાનની બધા જીવોને પોતાનામાં લીન કરે છે અને નિરોધ તત્વ કહેવામાં આવ્યું છે. નવમું તત્વ છે મુક્તિ, કે અજ્ઞાનને છોડી અને જીવ કઈ રીતે અહીંથી મુક્ત થાય. ભાગવતના એકાદશ સ્કંદમાં મુક્તિ તત્વનું વર્ણન અને આશ્રય કૃષ્ણ, ભાગવતના દશમ સ્કંદમાં આ આશ્રય તત્વનું વર્ણન છે. તો મુખ્ય આ દશમમાં આશ્રય તત્વ છે, પણ એ આશ્રય તત્વને સમજવા બાકીના નવ તત્વ છે. તો એમાંથી આપણે મન્વંતરની જે કથાઓ છે, એ મન્વંતરની કથામાં છઠ્ઠા મન્વંતરની કથાને આપણે અહીંયા શ્રવણ કરવાની છે. તો સુખદેવ ગોસ્વામી અલગ અલગ સ્કંદોમાં અલગ અલગ કથાઓનું વર્ણન કર્યું. પ્રથમ સ્કંદમાં મહાભારતના પ્રસંગો છે, બીજા સ્કંદમાં સર્ગ સૃષ્ટિનું, ત્રીજામાં વિસર્ગ સૃષ્ટિ, ચોથામાં ધ્રુવ મહારાજ, દક્ષ પ્રજાપતિના યજ્ઞ, આ બધી ચર્ચાઓ કરી. પંચમ સ્કંદમાં કયો લોક કયા સ્થાને છે, આ સૂર્યની ગતિનું વર્ણન છે. તો આ બધા ગ્રહો, સ્વર્ગ લોક કેવો છે, આ બધું વર્ણન પંચમ સ્કંદમાં છે. ત્યાર પછી છઠ્ઠા સ્કંદમાં ઉપાખ્યાનો, અજામિલ કથા છે. તો અજામિલ કથા, ચિત્રકેતુ મહારાજનો પ્રસંગ, આખ્યાન દ્વારા ભક્તોને શિક્ષા આપવામાં આવી છે. સપ્તમ સ્કંદમાં પ્રહલાદ મહારાજ ઇત્યાદિ કથાઓ છે. અષ્ટમ સ્કંદમાં ગજેન્દ્ર મોક્ષ કથા, ગજેન્દ્ર મોક્ષ પછી સમુદ્ર મંથન, ત્યાર પછી બલિ મહારાજનો પ્રસંગ. તો આવી રીતે અલગ અલગ જયારે કથાઓ સુખદેવ ગોસ્વામીએ કરી, મન્વંતરનું વર્ણન અષ્ટમ સ્કંદમાં પ્રારંભ કરે છે. તો આ હતું કંઈક સંક્ષિપ્ત બેકગ્રાઉન્ડ મેં તમને ભાગવતનું બતાવ્યું. તો મન્વંતરની જે કથા છે એને શરૂ કરતા પહેલા મન્વંતર શું છે એ સમજવું બહુ જરૂરી છે. હવે તમારી બુદ્ધિને અને મનને, કદાચ અહીં કોઈક હોઈ ગયા હોય, મને અહીંથી દેખાતા નથી, એ હવે જાગી જાઓ, કારણ કે હવે તત્વ સમજવાનું છે. તો મન્વંતર એટલે શું? તો મન્વંતર એને કહેવાય કે બ્રહ્માજીના એક દિવસમાં 14 મનુ થાય અને એક મનુનો જે શાસનકાળ છે એને મન્વંતર કહેવાય. તો આમ તો સીધી વ્યાખ્યા નહીં બેસે, તો ભાગવતની અંદર આનું વર્ણન થયું છે. કાળ, સમય જેને કહેવામાં આવે છે, તો કાળનું વર્ણન અહીં બહુ અદ્ભુત છે. બે પરમાણુ તમે જાણો છો, આ સંસારમાં કોઈ વૈજ્ઞાનિક જે હોય, સાયન્સનો સ્ટુડન્ટ હોય, એને તમે જઈને પૂછો કે નાનામાં નાનો એકમ કયો, તો એ તમને કહેશે પરમાણુ, એટમ ઇંગ્લિશમાં જેને કહેવાય પરમાણુ. એવા બે પરમાણુ જ્યારે ભેગા થાય ત્યારે એક અણુ બને, પછી ત્રણ અણુને ભેગા કરો એટલે એક ત્રસરેણુ બને. ત્રસરેણુ કોને કહેવાય? કે ગામડાઓમાં નળિયાવાળા મકાન હોય, એ નળિયા હોય, દેશી નળિયા હોય જેને, એને આ ખબર પડે. ત્રસરેણુ કોને કહેવાય? એ દેશી નળિયામાં નળિયા વચ્ચેથી તડકો જયારે આવતો હોય અને એ તડકામાં ઝીણા ઝીણા રજકણ જે દેખાય એને ત્રસરેણુ કહેવાય. સમજાય? ત્રસરેણુ, આપણી શુદ્ધ ગુજરાતી અનુભવ વાળી વાત. એ ત્રણ ત્રસરેણુ ભેગા થાય ત્યારે એક ત્રુટી બને અને એનાથી 100 ગણા સમયને, ત્રુટીનો જે સમય છે એનાથી 100 ગણો સમય એને વેધ કહેવામાં આવે. ત્રણ વેધનો એક લવ થાય. લવ એટલે ઓલું એલવો વી ઈ નહી, હા, નકર ઘણા લોકો કહે આ લવની વ્યાખ્યા જ ભાગવતમાં. લવ એ સંસ્કૃત શબ્દ છે, લવ એટલે થોડું. એક શ્લોક તમે સાંભળ્યો છે, સાધુ સંગ સાધુ સંગ સર્વશાસ્ત્ર, કે લવ માત્ર સાધુ સંગ. તો લવ એટલે એકદમ થોડું, બારીક, એને લવ કહેવામાં આવે, એક ક્ષણ કરતા ઓછું. તો ત્રણ લવનો એક નિમેષ, નિમેષ એટલે આપણી આંખની પાપણ પડે એટલા સમયને નિમેષ કહેવાય. ત્રણ લવનો એક નિમેષ અને ત્રણ નિમેષની એક ક્ષણ થાય. ત્રણ વાર જ્યારે આપણી પાપણ પડી જાય ત્યારે એક ક્ષણ થાય એમ ગણાય, એટલે સેકન્ડ આસપાસનો સમય. એક સેકન્ડમાં આપણી આંખ ત્રણ વાર ફરકે. પાંચ ક્ષણની એક કાષ્ઠા થાય, 15 કાષ્ઠાનો એક લઘુ, 15 લઘુની એક નાડિકા, નાડિકા 2 નાડિકાનો એક મુરુદ અને 6 નાડિકાનો એક પ્રહર થાય. હવે નાડિકા એટલે 1/2 કલાક, 6 નાડિકાનો એક મુરુદ થાય અને મનુષ્યનો દિવસ અને રાત 4-4 પ્રહરના હોય. દિવસમાં 4 પહોર હોય, રાતમાં 4 પહોર હોય, જેને શાસ્ત્રની ભાષામાં પ્રહર કહેવામાં આવે છે. તો આવી રીતે જે દિવસ રાત છે ચાર ચાર પ્રહરના, તો 15 દિવસ રાત્રિનો એક પક્ષ જેને શુક્લ પક્ષ કહેવામાં આવે છે, 15 દિવસ રાત્રિનો એક બીજો પક્ષ એને કૃષ્ણ પક્ષ કહેવામાં આવે છે. આમ બે પક્ષ જ્યારે મળે ત્યારે એને એ પિતૃવનો એક દિવસ કહેવામાં આવે છે. આનો અર્થ એ સમજવાનો છે કે આપણે અહીંયા જ્યારે એક મહિનો થાય ત્યારે પિતૃલોકમાં એક દિવસ થાય. મનુષ્યનું આયુષ્ય તો ખબર પડી ગઈ આપણું 24 કલાકનું, કારણ કે આપણે છવી આઈના રહેવી છે ને પૃથ્વી ઉપર, એટલે આપણને ખબર છે કે ચાર પ્રહરનો દિવસ હોય, ચાર પ્રહરની રાત્રિ હોય. પણ પિતૃલોકની અંદર એક મહિના આપણો, અહીં એક મહિનો પિતૃલોકનો એક દિવસ થાય. તો આવા બે મહિના જયારે અહીંયા થાય એટલે એની એક ઋતુ થાય. તમે કહેશો ઋતુ ત્રણ જ છે, બે મહિનાની કેમ, ઓલી હેમંત શિશિર ઈવડે એ ઋતુની વાત છે, સાંભળ્યું છે ને? હા, તો વાંધો નહીં. તો બે માસની એક ઋતુ, 6 માસનો એક અયન થાય, એવા એક વર્ષમાં બે અયન આવે, દક્ષિણાયન અને ઉત્તરાયણ, જે હમણાં આવશે થોડા દિવસ પછી ઉત્તરાયણ આવવાની છે ને. તો એ ઉત્તરાયણ એટલે એક અયન છે. તો આવા મનુષ્ય લોકમાં જયારે બે અયન પૂરા થાય એને એક વર્ષ કહેવામાં આવે, અને બે અયન જયારે મળે એટલે આયાનું એક વર્ષ, દેવતાઓનો એક દિવસ. જો ત્રણ વ્યક્તિના આયુષ્યનું વર્ણન થયું સમયનું, મનુષ્યનો દિવસ 24 કલાકનો, પિતૃવોનો દિવસ આપણા એક મહિનાનો, અને સ્વર્ગમાં રહેવા વાળા જે દેવતાઓ છે એનો દિવસ એક વર્ષનો હોય. આપણે અહીં એક વર્ષ થાય ત્યારે સ્વર્ગમાં એક દિવસ થાય. અને આવું મનુષ્ય 100 વર્ષ જીવે. આ ભાગવતના તૃતીય સ્કંદમાં કપિલ ભગવાન માતા દેવહૂતિને ઉપદેશ આપી રહ્યા છે કે કળિયુગની અંદર મનુષ્યો 100 વર્ષ જીવે પૃથ્વી લોક ઉપર. તો એ સમયે વિદુરજી મૈત્રેયજીને પ્રશ્ન કરે છે કે તમે પિતૃવનું વર્ણન કર્યું, દેવતાવનું કર્યું, તો સ્વર્ગ લોકથી ઉપરના જે લોક છે એના આયુષ્ય, એનો સમય કેટલો છે એનું વર્ણન કરો. ત્યારે એ સુખદેવ ગોસ્વામી આ પ્રસંગને આગળ વધારતા કહે છે, હવે જુઓ તમે પાછું એ નહીં વિચાર કરતા કે આ સમયવાળું વચમાં કેમ આવ્યું, આ વચમાં નથી આવ્યું, આપણે મનવંતર સમજવાના છે. તો હું તમને મનવંતરની ગણતરી બતાવી રહ્યો છું, મનવંતર કેમ થાય. તો ચાર યુગ છે, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર અને કળિયુગ. અત્યારે વર્તમાન સમયમાં કળિયુગ ચાલી રહ્યો છે. હવે આ ચારેય યુગમાં 1000 વર્ષ હોય, 1000 એટલે સતયુગના 4000 વર્ષ છે, ત્રેતાયુગના 3000 વર્ષ, દ્વાપર યુગના 2000 વર્ષ અને કળિયુગના 1000 વર્ષ. પછી ઈ જે વર્ષો છે એમાં એના સંધ્યા અને સંધ્યા અંશના વર્ષોને એડ કરવામાં આવે. કેવી રીતે? તો જેટલા વર્ષ હોય એના ડબલ 100 વર્ષ, એક સંધ્યા અને સંધ્યા અંશના એટલા વર્ષ થાય. માની લો 4000 વર્ષ છે તો એમાંથી એક મીંડું કાઢી નાખો, એના બમણા 100 એટલે 400 ને 400 800, તો 800 વર્ષ બીજા તમે 4000માં એડ કરો એટલે કેટલા થયા? 4800. તો 4800 વર્ષ સતયુગમાં હોય. ત્યાર પછી આવે છે ત્રેતાયુગ, એના 3000 વર્ષ, હવે એના બમણા 100 કરો કેટલા થાય? 600. એ 600 ને તમે એડ કરો 3000માં એટલે 3600 થયા. એવી રીતે 2000 વર્ષ દ્વાપર યુગના, એના સંધ્યાના વર્ષો થાય છે 400 એટલે દ્વાપરના 2400 વર્ષ, અને કળિયુગના 1000 દિવ્ય વર્ષ અને એમાં 200 સંધ્યાના વર્ષ એટલે કળિયુગ 1200 વર્ષનો છે. સમજાય છે? આવું તમે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે કે કળિયુગ 1200 વર્ષનો છે. પણ ઇસ્કોનના જે ભક્તો છે એ ઊંચા નીચા થઈ રહ્યા છે. મને ખબર છે કે તમે એમ કહો છો કળિયુગ 4,32,000 વર્ષનો છે, બરાબર છે કે નહીં? અને અત્યાર સુધી આવું જ સાંભળ્યું છે આપણે. આ જે વર્ષોની ગણતરી થઈ રહી છે એ દિવ્ય વર્ષ છે. તમે 4800 × 360 કરો, 17,28,000 આવી જાય. 36,000 × 360 કરો, 12,96,000 ત્રેતાયુગના વર્ષ આવી જશે. 2400 × 360 કરો, 8,64,000 દ્વાપરના વર્ષ આવશે. અને 1200 × 360 કરો, 4,32,000 વર્ષ કળિયુગના આવી જાય છે. સમજાયું છે કે ઉપરથી જાય છે? ન સમજાણું હોય પછી રેકોર્ડિંગ સાંભળી લેજો ક્યારેક. તો આ ચારેય યુગના જે વર્ષ છે, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળયુગ, આ ચારેય યુગના વર્ષોને તમે જયારે ભેગા કરો ત્યારે એને એક ચતુર્યુગ કહેવાય. ચતુર્યુગ એટલે ચાર યુગોનો સરવાળો. તો આ ચારેય યુગના વર્ષ થાય 43,20,000 વર્ષ, જેને એક ચતુર્યુગી કહેવામાં આવે છે. તો મહરલોક થી લઈ અને બ્રહ્મલોક સુધી 1,000 ચતુર્યુગી નો દિવસ અને એવડી જ રાત્રિ હોય. એટલે 43,20,000 ગુણ્યા 1,000 અને જે જવાબ આવે એ બ્રહ્માજીના 12 કલાક થાય. આયુષ્ય ક્યાંનું છે? તો મહરલોક થી લઈ અને બ્રહ્મલોક સુધી. અને એ 43,20,000 ગુણ્યા 2,000 કરો એટલે બ્રહ્માજીના 24 કલાક થાય. અને આવું બ્રહ્માજી 100 વર્ષ જીવે. એટલે કલ્પના આવે છે બ્રહ્માજીનું આયુષ્ય કેટલું મોટું છે. 43,20,000 એ ચતુર્યુગી નો સરવાળો છે, અને 43,20,000 એ બ્રહ્માની 12 કલાક નથી, એના ગુણ્યા 1,000 કરીને જે જવાબ આવે 8,64,00,000 વર્ષ એ બ્રહ્માના 24 કલાક છે. અને આવું બ્રહ્માજી 100 વર્ષ જીવે. તો બ્રહ્માજીનો જયારે એક દિવસ થાય, દિવસ એટલે 12 કલાક, દિવસ એટલે દિવસ રાત ભેગું નથી, બ્રહ્માજીનો જયારે દિવસ હોય સવારથી લઈને સાંજ સુધી એમાં 14 મનુ થાય. તો 1,000 ભાગ્યા 14 કરો એટલે 71.42 આવે. એક મનુ મહારાજ 71.42 ચતુર્યુગ સુધી રાજ્ય કરે. તો એ 71.42 જે ચતુર્યુગી છે એને મન્વંતર કહેવામાં આવે છે. આ છે મન્વંતરની વ્યાખ્યા, સમજાય? આ મન્વંતર છે. હજી આનાથી આગળ છે થોડું, હવે આ પ્રસંગમાં આવ્યા છે તો સમજી લેવી કે બ્રહ્માજીનું જે 100 વર્ષનું આયુષ્ય છે, આટલું મોટું જે વિશાળ આયુષ્ય તમે જોયું, તો બ્રહ્માજીના એ આખા જીવનને 2 પરાર્ધ કહેવામાં આવે છે. એક ઉત્તર પરાર્ધ છે અને એક દક્ષિણ પરાર્ધ છે. તો બ્રહ્માજી આવું 2 પરાર્ધ જીવે એટલે બ્રહ્માજીના 100 વર્ષ. અને આવા બ્રહ્માજીના 100 વર્ષ જયારે પૂરા થાય, ભગવાન વિષ્ણુનો એક શ્વાસ થાય. હવે વિચાર કરો વિષ્ણુ કેવડા હશે. આપણને કોઈ પૂછે ભગવાન કેવડા, એ 20-25 માળ જેવડા હશે. હવે અંદાજ આવે છે એ કેવડા છે ભગવાન. બ્રહ્માજીનો 100 વર્ષ પૂરો થાય, ભગવાન વિષ્ણુનો એક શ્વાસ છે ખાલી, ભગવાન એવડા છે. એટલે શાસ્ત્રમાં કીધું છે આ સંસારની અંદર મોટામાં મોટું જો કોઈ હોય એ ભગવાન છે, અને સૂક્ષ્મથી સૂક્ષ્મ જો કોઈ હોય એ ભગવાન છે. તો આવી રીતે બ્રહ્માજીના એક દિવસમાં 14 મનુ આવે, અને એ 14 મનુના કાળમાં ભગવાન 14 પ્રકારના અવતાર લે છે. એટલે એક મન્વંતરમાં એક અવતાર, બીજા મન્વંતરમાં બીજો અવતાર, ત્રીજા મન્વંતરમાં ત્રીજો અવતાર. તો સૌથી પહેલા જે મનુ છે એનું નામ છે સ્વયંભૂ. સ્વયંભૂ મનુના કાળમાં સ્વયંભૂ મનુ અને શત્રુપા એમના અનેક સંતાનો થયા. ધ્રુવ મહારાજના પિતા ઉતાનપાદ, પ્રિયવ્રત મહારાજ 2 પુત્ર હતા, આકૃતિ, પ્રસૂતિ અને દેવહૂતિ 3 કન્યાઓ હતી. અને એમનો જે વંશ વિસ્તાર આગળ ચાલ્યો તો એમની રક્ષા કરવા માટે ભગવાન યજ્ઞ નામ યજ્ઞ સ્વરૂપથી પ્રગટ થયા. બન્યું તો એવું કે મનુ મહારાજ તપસ્યા કરવા ગયા, અસુરોએ અને યક્ષોએ જોયું કે આ રાજા તપસ્યા કરે છે, બધા એને ખાવા દોડ્યા, તો એની રક્ષા કરવા માટે ભગવાન યજ્ઞના રૂપમાં પ્રગટ થયા અને સ્વયંભૂ મનુની રક્ષા કરી. ત્યાર પછી બીજા મનુ થયા જેનું નામ હતું સ્વારોચિષ મનુ, જે અગ્નિના પુત્ર હતા. તો વેદશિરા અને તુષિતા નામના ઋષિ હતા જેનાથી ભગવાન વિભુ રૂપમાં પ્રગટ થયા. અને 88,000 ઋષિઓને સંયમ, તપ, આચરણની વગેરે શિક્ષાઓ આપી, અને સ્વારોચિષ મનુના કાળમાં ભગવાન વિભુના સ્વરૂપમાં રહ્યા. ત્યાર પછી ત્રીજો મન્વંતર આવ્યો, એમાં પ્રિયવ્રત મહારાજના સૌથી મોટા પુત્ર ઉત્તમ મનુ થયા, સત્યજીત નામના ઇન્દ્ર થયા, અને એ ઇન્દ્રની સાથે મળી ભગવાને સત્યસેન નામનો અવતાર લઈ અને બધા રાક્ષસો, ભૂત, પ્રેત આ બધાનો વધ કર્યો અને સંસારને સુરક્ષિત બનાવ્યો. અને ત્યાર પછી ચોથા મનુ આવ્યા જેની કથા અદભુત છે. ચોથા મનુનું વર્ણન જયારે સુખદેવ ગોસ્વામીએ કીધું કે એ જ ઉત્તમના ભાઈ તામસ ચોથા મનુ થયા અને એમાં ભગવાને હરિ નામનો અવતાર લીધો અને ગજેન્દ્રની રક્ષા કરી. ત્યારે પરીક્ષિત મહારાજે કીધું, ઉભા રહ્યો, આ ગજેન્દ્રની રક્ષા ભગવાને કેવી રીતે કરી એ મારે વિસ્તારથી સાંભળવું છે. તો અષ્ટમ સ્કંદના પ્રારંભના ચાર અધ્યાયમાં ગજેન્દ્ર મોક્ષ આખ્યાન સુખદેવ ગોસ્વામીએ કહી અને શ્રી શુક ઉવાચ પાંચમો જે મનવંતર થયો એમાં શ્રી સુખદેવ ગોસ્વામી કહે છે, રાજન ઉદિતમ એતત્તે હરે કર્મ ગનાશનમ ગજેન્દ્ર મોક્ષણમ પુણ્યમ રૈવતમ ત્વમ અંતરમ શૃણુ. ઈ જ ઉત્તમ તામસના જે ત્રીજા ભાઈ હતા રૈવત, ઈ પાંચમા મનુ થયા અને એમાં ભગવાને જે લીલા કરી ઈ કહે છે હરે કર્મ અગ્નાશનમ. ઈ એવી લીલા હતી કે જે લીલાને સાંભળવાથી વ્યક્તિના બધા પાપ નાશ થઈ જાય. અર્થાત ગજેન્દ્ર મોક્ષની કથા કોઈ સાંભળે ઈ વ્યક્તિ મુક્તિને પ્રાપ્ત થાય છે. અહીંયા લખ્યું છે સુખદેવ ગોસ્વામીએ, હરે કર્મ અગ્નાશનમ, અઘ શબ્દનો અર્થ થાય પાપ. તો આપણે તે કથામાં પ્રેમ નથી આવતો, ભગવાનમાં પ્રેમ નથી, એનું કારણ શું છે? એનું કારણ એક જ છે, ઈ છે અઘ. આપણે બહુ ભજન કરવી, બહુ ભજન કરવી, ભક્તિ કરવી, પણ પ્રેમ ભગવાનમાં નથી આવતો. કારણ આ અઘ જે છે એ ભગવાન પ્રતિ પ્રેમ લાવવામાં આપણને રોકી રહ્યું છે. અને જો આ અઘનો નાશ કરવો હોય તો ભગવાનના અવતારોની કથા સાંભળવી જોઈએ. સુખદેવ ગોસ્વામી કહે છે, તો મનવંતરોની કથા સાંભળવાથી એ અઘ જે છે, જે પડદો આવી ગયો છે આપણી અને ભગવાનની વચ્ચે, એ પડદાને આનાથી દૂર કરી શકાય છે. અર્થાત કથા સાંભળવાથી આ અઘ નાશ થાય. પણ કોની કથા? બાપુની ને મહારાજની નહીં, ભગવાનની કથાની. હરે શબ્દ આવ્યો છે, હરે કર્મઘ નાશનમ, કથા સાંભળવાની છે પણ ભગવાનની, બીજા કોઈની નહીં. આ સ્પષ્ટતા કરી છે. કથાઓ લોકો સાંભળે. હવે કેવી કેવી કથાઓ થાય છે એ તમે દુનિયામાં જાણો છો. હે, કોઈ વ્યક્તિના જીવન ચરિત્ર ઉપર, કોઈ ઓલાના જીવન ચરિત્ર નહીં, ભગવાનની અને ભગવાનના શુદ્ધ ભક્તોની જ કથા સાંભળવી જોઈએ. અને કહે છે પુણ્યમ, કારણ કે એવી કથાઓ કૃષ્ણ પ્રતિ પ્રેમને વધારે છે. અને ભગવાનની કથા સાંભળવાથી કહે છે જીવ ફ્રેશ થઈ જાય છે. હે, આપણે કોમ્પ્યુટર જે વાપરતા હોય ખબર હોય, કોમ્પ્યુટર ક્યારેક હેંગ થાય ને તો લોકો રિફ્રેશ મારે, હે, રાઈટ ક્લિક કરીને રિફ્રેશ મારે કોમ્પ્યુટર પાછું હરખું હાલવા માટે. એમ આ પાપથી જે અંદર વાયરસ આવી ગયો છે એને જો રિફ્રેશ મારવું હોય, કથામાં આવીને બેસી જાઓ એટલે એક વર્ષ માટે તમે રિફ્રેશ, હે, અને હરખાને જો રિફ્રેશ લાગી જાઓ તો પછી જન્મ જન્મ માટે રિફ્રેશ, હે, ફરીને રિફ્રેશની જરૂર જ નથી. તો આવી રીતે પાંચમા મનવંતરની કથા, પણ એનું સુખદેવ ગોસ્વામીએ થોડુંક વર્ણન વિશેષ રીતે કર્યું છે અને સમય થઈ ચૂક્યો છે એટલે આ વર્ણનને આપણે આવતીકાલે પુનઃ આ કથાને અહીંયાથી આગળ વધારીશું. હરે કૃષ્ણ, ખૂબ ધન્યવાદ. શિલ પ્રભુપાદ કી, ગૌર પ્રેમાનંદે.